સરસ પુરુષોત્તમ પ્રકાશને સાંભળ્યું, નરમ ગરમ બી હાલે નહીં. હવે આપણે વચનામૃત સાંભળવાનું છે. સવારમાં શું આવ્યું હતું? પ્રથમનું 64મું વચનામૃત. બે વાત હતી એમ. પહેલી વાત કઈ હતી? આત્મા અને અક્ષર એ બે ભગવાનના શરીર છે ને ભગવાન શરીર છે. આત્મા અક્ષર એના કરતા પરમાત્મા કેમ વિલક્ષણ છે? તો પરમાત્માને આગળ આત્મા અને અક્ષર બે અસમર્થ છે, પરતંત્ર છે, અને ત્રીજું વ્યાપ્ય છે, ભગવાનની અંદર વ્યાપક છે. આ ત્રણ ભેદ આવ્યા હતા. પછી બીજી કઈ વાત આવી હતી? અતિ ગહન બાબત હતી, હાથ આઠ ફેરી આપણે ગોળી. કયો વિક્રમ લો? ભગવાનના બે સ્વરૂપ બતાવ્યા, દ્રશ્ય સ્વરૂપ છે એનાથી ભગવાન જુદા છે, અરૂપ સ્વરૂપ છે એનાથી ભગવાન જુદા છે. ભગવાનનું દ્રશ્ય સ્વરૂપ કયું છે? તો કે જે કાંઈ દેખાય છે, એની અંદર પણ પરમાત્માની અલૌકિક શક્તિ વહી રહી છે, એ ભગવાનનું દ્રશ્ય સ્વરૂપ છે. નથી દેખાતું, એની અંદર પણ ભગવાનની અલૌકિક શક્તિ વહી રહી છે, એ ભગવાનનું અરૂપ સ્વરૂપ છે. ભગવાન દેખાય છે એની કરતાં જુદા છે, નથી દેખાતું એના કરતાં જુદા છે. ભગવાનની બે શક્તિના પ્રેરક છે, ભગવાન તો સદાય એને માટે દિવ્ય સકાર સ્વરૂપ છે. બે વાત આવી હતી. શું દેખાય છે? તો કે દ્રશ્ય સ્વરૂપ દેખાય છે, શરીર દેખાય છે. શું નથી દેખાતો? કે આત્મા નથી દેખાતો. પછી શરીર માણસનું હોય તોય ભલે, પૃથ્વી સ્વરૂપ હોય તોય ભલે, હિમાલય સ્વરૂપ હોય તોય ભલે, બધું દેખાય છે, એ દ્રશ્ય સ્વરૂપ છે ભગવાનનું. અને એની અંદર આત્મા બેઠેલો છે, એની અંદર પણ પરમાત્માને અલૌકિક શક્તિ વહી રહી છે, એ ભગવાનનું અરૂપ સ્વરૂપ છે. ભગવાન એ બે થકી જુદા છે. જે પુરુષોત્તમ છે, જે સર્વથી પર છે, જે સર્વ કારણના પણ કારણ છે, ને એ જ આપણા ઈષ્ટદેવ છે. એમ બતાવી હતી, એમ આવી હતી ને કાંતિભાઈ. હવે આપણે જવું છે 65મા વચનામૃતમાં. વચનામૃત છે. વચનામૃતમાં કોઈ એમ ન કહે કે એનો સાચો વક્તા છે, કોઈ ન કહી શકે. વચનામૃત ગ્રંથ કેવો ખબર? સાગર અગાધ છે, જેની ચાંચમાં જેટલી તાકાત એટલું પાણી પીઓ તો સાગર તો અગાધનું અગાધ જ રહે છે. એમ વચનામૃત તો ગમે એટલું સમજ્યા પછી, પણ અગાધનું અગાધ જ રહે છે, એનો એન્ડ જ ન આવે. એમના વચનામૃત પરમ પિતા જેને કહી શકાય, જેની પર કોઈ છે જ નહીં, જેના કોઈ પિતા જ નથી, પરમ પિતા એવા જે પરમેશ્વર ભગવાન શ્રી હરિ, એનો સ્વમુખમાંથી વહેલી વાણી એનો કોણ આંબે ભાઈ? કોઈ ન આંબી શકે એવી અદભુત ગાથા એટલે વચનામૃત. જોયું હવે આ ચિત્ર મારા શું કહે છે? મને એમ છે તમને લગભગ તો સમજાય જાય, સરળ છે. ન સમજાય તો બેઠા રહેજો, જો ઊભા તેમ નથી થતા એ આનંદની વાત છે. એટલે બીજી વાર શિબિર કરવાનો સંકલ્પ થાય. ઝવેરભાઈ અમશી દાદા સાચું ખોટું અને થવાય નહીં હો. એકવાર મહારાજ ગઢપુર બિરાજતા હતા, અને મહારાજ કંઈ પંચરાત્ર કે એવી કંઈક કથા કરાવતા હતા સંસ્કૃત ભાષામાં, અને નિત્યાનું સમય કથા કરે સંસ્કૃત વાંચે જાય, બાકી ગુજરાતી ગુજરાતી કરે નહીં, પણ ભીડ બહુ મળી થવા. પછી મહારાજ એક બે જણ પૂછે તમને કાંઈ સમજાય? હવે ભણ્યાનું કેથી સમજાય? એ કે મહારાજ કાંઈ નથી સમજતું. મહારાજ કે તમે કાલે નહીં આવતા. બીજાને પૂછે તમને કાંઈ સમજાય? તો એ બિચાર ના પાડે, મહારાજ કાંઈ નથી સમજાવતું. મહારાજ કે કાલે તમે નહીં આવતા. એમ કે ભીડમીડા ઓછી કરવા. ગુણાતીતાનંદ સ્વામી અમને પૂછ્યું મહારાજ તમને કાંઈ સમજાય? સ્વામી કે સમજાવતું તો મને કાંઈ નહોતું. મેં તો કીધું હા મહારાજ, ન ભૂતો ન ભવિષ્યતી. મહારાજ કે સારું તમે આવજો. સ્વામી કે સમજાતું તો કાંઈ નહોતું, પણ જો ના પાડું તો મહારાજ ને જાવાની ના પાડે, બીજું તો કાંઈ નહીં, મારાના દર્શને બંધ થાય. એટલે કથા ભલે નહોતી સમજાતી, પણ મારાના દર્શન તો થતા થાય. એટલે મેં કીધું આ મારા ન ભૂતો ન ભવિષ્યથી બહુ સરસ સમજાય છે. એમ આમાંય તમને ન સમજાય ને તો બેઠા રહેજે, બહુ સારું સમજાય છે. આ બધા સંતો ભક્તોને દર્શન તો થાય. ઓ કાલ બપોર સુધી થવાના છે, પછી બપોર પછી વાગોળે રાખવાનું. અહીંયા સાંભળ્યું હોય ને, હમણાં તેલ્યો બ્રાહ્મણ નહોતા લઈ આવ્યા, પૂજ્ય પૂર્ણ સ્વામી ક્યાંથી ઉપાડ્યા છે, તળાજાથી લઈ આવ્યા, બોલો. આટો મારતો મારતો ભાવનગરમાં ઘરી ગયો. ખારો પાટને અડધું સૌરાષ્ટ્ર લઈ લીધું, બોલો. તળકટ નીકળ્યું છે કે એ પણ સ્વામિનારાયણની ઘેરે કામ નહીં લાગે, લાગે તળકટનું અહીં કાંઈ ન હાલે. હાલે સત્સંગીનો પંચમ પ્રકરણ એક બહુ સરસ વાત બતાવી. એમ બતાવ્યું કે જે ગ્રહો છે એ જે નડતા અને અવશ્ય મેં એનું નિવારણ કરવું જોઈએ, નેત્રને પીડા આપે છે એમ શતાનંદ સ્વામી લખ્યું. પણ તરત બીજો શ્લોક લખ્યો, પણ ભગવાનના ભક્ત વિના, ભગવાનના ભક્તને ગ્રહ પણ કાંઈ કરી શકતા નથી, ગ્રહ એના દાસ બની જાય. તો ભલામણ અમને કોકને ગ્રહ ન નડે કે બધા ગ્રહ વિના નહીં છે આવું કહો. ગ્રહ એને નડે જે ભગવાનનો ભગત ન થાય. સાચું ખોટું? હે, વિટિમ ગ્રહનો નંગ પહેરે એમ, એ ભગતનો એને પહેરવા પડે, ન તે નડે. ભગતવાન નહીં પહેરવાના, એને જરૂરી નથી. એટલો જ ભગવાનનો આશરો કર્યો છે, એવો જબરો આશરો કર્યો, હાથીના પગમાં બધું આવી જાય, બકરા બકરા પછી આડા ફરે. હે, એ તો બધા બકરા જેવા ભલામણ, ઘેટા બકરા જેવા, બાકી એને બધા, એટલે પછી કાંઈ ન નડે. હવે જોઈએ આપણે, વાંચે પ્રથમનું 65મું. અમુક શબ્દો તમે કેસેટ જીધી સાંભળશો ને તીધી સમજા. હે અશોકભાઈ, પ્રથમનું 65મું વચન આપણો કાયદો પછી યાદ રાખવાનો છે ને. શું કાયદો છે? હા, ગમે એને પૂછે. આજ તો તમને જ પૂછવું છે કે આજને બોલ બોલ કરે છે, ખબર આજ શું થાય છે દિશા. જોયેલા બોલા દાદા બહુ રાજી થયા. હા બસ એને પૂછો કે સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1876 ના ફાગણવદી 14 ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાઈને બિરાજમાન હતા. સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કમાણી સાહેબ, તમારી ઉપર ઠાકોરજી રાજી બહુ છે. હાવ ટુ કોટ જ આવ્યું, કઠોળ ન પડે એવું આવ્યું, બોલ નાખો લે ત્યારે. હાવ હેલું છે, નીકળી ગયા. હા હરવા જોયું, હૃદયના ધબકારા વધી ગયા. તમે હાથ તો મૂકે, તી હોહરું નીકળવાનું કે એમને નથી નીકળવાનું. અને શ્રીજી મહારાજ કથા કરાવતા હતા તે સમયે મોટા મોટા પરમહંસને પોતાની સમીપે બોલાવ્યા. કોને બોલાવ્યા? મોટા મોટા પરમહંસોને. એટલે વાત સામાન્ય હશે અને જબરી વાત મહારાજ કરવાના હશે. મોટા મોટા પરમહંસોને પોતાની પાસે બોલાવ્યા. પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. કેમ જે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે જેને જે બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે. મહારાજ કહેવાય, તમે બધા મોટા મોટા પરસ્પર પ્રશ્ન પૂછો, પ્રશ્ન એકબીજા પૂછે ને ત્યારે વાત જાણ્યામાં આવે કે કેમ છે. અને પ્રશ્ન ઉત્તરથી બુદ્ધિ ખીલે, અને પ્રશ્ન ઉત્તર થવા જોઈએ. હમણાં 3-4 મહિના પહેલા અમે વડતાલ ગયા હતા, વડતાલના ચેરમેન એમ બધા બેઠા હતા. મને કે વડતાલમાં કે બહુ મોટું કામ કરવાનું છે, અને સ્વામી બોલો તમે કેટલા રૂપિયા લખાવવાના. મેં કીધું શરૂ તો કરો. મને કે ના ના, પહેલાં તમે બોલો તમે કેટલા લખાવશો. પછી મેં એક દ્રષ્ટાંત આપ્યું. મેં કીધું એક જગ્યાએ મુસાફર ઊભો હતો, બીજો પડખેથી નીકળ્યો, એને પડખેના ગામમાં જવું. તેણે પૂછ્યું, ભાઈ આ પડખેનું ગામ છે નવા ગામ લોલિયાણા કેટલું થાય? ઓલો કઈ બોલ્યો નહીં. બીજી વાર પૂછ્યું તોય ન બોલ્યો, ત્રીજી વાર પૂછ્યું તોય ન બોલ્યો. પછી ઓલો હાલતો થયો અને થોડોક આલ્યો ને 10 ડગલા, એટલે ઓલો કે પાછો વળ્યા, તને 2 કલાક લાગશે. ઓલો કે ભલામણા ત્રણ ફેરું પૂછ્યું, જવાબ ન આપ્યો. અને હાલતો થયા ત્યારે ક્યાં છો, બે કલાક લાગશે. ત્યારે ઓલો કે, પણ તમે કઈ ગીતી હાલ તું, પછી હું નક્કી કરું ને કેટલા કલાક લાગશે. એમ મેં કીધું, પેલા તમે કામ તો શરૂ કરો, પછી લખાવું કાંક ફાળો તમે કેટલી ગતિથી હાલો છો. જગા વખત ચેરમેન હો વડતાલ ને એની વાત છે. જે દ્રષ્ટિ હાલે કાંક કરશું ઠાકોરજીનું કામ છે, પણ હાલે પછી ખબર પડે ને આપણને. પ્રશ્નોત્તરથી બુદ્ધિ જણાય છે. અને મહારાજે વચનામૃતમાં એટલા માટે બહુ પ્રશ્નોત્તર કરે, બહુ પ્રશ્નોત્તર જ છે એકલા. મહારાજ કે મોટા મોટા પરસ્પર પ્રશ્ન પૂછો કે જેથી કરીને કોની બુદ્ધિ કેટલી સતેજ છે એ ખબર પડે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે જો પ્રશ્ન કેવા જોરદાર આવ્યા, આકાશની ઉત્પત્તિ અને લય તે કયા પ્રકારે છે? આકાશની ઉત્પત્તિ અને લય એ કયા પ્રકારે છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એની ઉત્પત્તિ અને લય એ કઈ પ્રકારે છે? આકાશની ઉત્પત્તિ કેમ થાય છે અને લય નાશ કેમ થાય છે એવો પ્રશ્ન પૂછો. કોણે પૂછો? સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને. ત્યારે પરમાનંદ સ્વામીએ પ્રશ્ન ઉત્તર કરવા લાગ્યા, પણ થયો નહીં. પરમાનંદ સ્વામીથી ઉત્તર ન થયો. પછીજી મહારાજ બોલ્યા, જેમ બાળક હોય અને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે, તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય, ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય, ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય, ને તેમાં આકાશ પણ લય થતો જણાય. તેમ જ્યારે વિરાળ દેહ ઉપજે ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય. જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમાં આકાશની ઉત્પત્તિ લય છે, પણ એ આકાશ શરીરનો આધાર છે તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. એની ઉત્પત્તિ લય તે કહેવાય નહીં. અને વળી સમાધિ કરીને પણ આકાશની ઉત્પત્તિ લય છે, તેની રીત તો જે સમાધિવાળા હોય તે જાણે છે. મહારાજ ઉત્તર કર્યો, મહારાજ કે જેમ બાળક જન્મે પછી જેમ જેમ મોટો થાય તેમ છિદ્ર વૃદ્ધિને પામે, એમ એમ આકાશ પણ વૃદ્ધિ પામે, પછી વૃદ્ધાવસ્થા આવતી જાય તેમ તેમ છિદ્ર સંકોચતાને પામતા જાય, એમ આકાશ પણ લય થતો જણાય. એ મહારાજ કે સૃષ્ટિની જેમ જેમ અભિવૃદ્ધિ થાય તેમ આકાશની અભિવૃદ્ધિ જણાય, સૃષ્ટિનો વિનાશ થાય ત્યારે લયપણાને પામી જાય. પણ એ કયો આકાશ? તો બે આકાશ છે. પ્રથમના 46 પ્રમાણે એક સર્વાધાર આકાશ જેને ચિદાકાશ કહીએ, અને બીજો તમોગુણમાંથી ઉપજો જે આકાશ. અહીંયા ઉત્પત્તિને લઈ જે થાય એ તમોગુણમાંથી ઉપજો જે આકાશ, એની ઉત્પત્તિને લઈ થાય છે, પણ સર્વાધાર જે આકાશ એની ઉત્પત્તિ લય છે જ નહીં. મહારાજ કે સમાધિમાં પણ આકાશ લયપણાને પામી જાય, માને પોતે સંપૂર્ણ પ્રાણાયામની અંદર સિદ્ધ સ્થિતિને પામી જાય, એટલે તમામ ઇન્દ્રિયની વૃત્તિ છે એની ક્રિયા રોકાઈ જાય, એટલે આકાશ આખો લયપણાને પામી જાય. પણ મહારાજ કે વાત તો જુદી જ છે, પણ તમોગુણમાં ઉપજો જે આકાશ એ મહારાજ કે જ્યારે આ સૃષ્ટિનો વિનાશ સર્જાય ત્યારે લયપણાન પામી જાય, સૃષ્ટિ સર્જાય ત્યારે ફરીને અભિવૃદ્ધિને પામે છે. પછી પરમાનંદ સ્વામી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે સુષુમ્ના નાડે તે દેહને માહેલો કરે કેમ રહે છે અને દેહની બહાર કેમ રહી છે? આમ ગણો ને તો બધી વાતો છે ને વેદાંતની વાતો છે, વેદાંતની વાતો. અને આ બધાની પાર જ્યારે ઉતરે ને ત્યારે મોક્ષ થાય એવી પદ્ધતિ હતી. મહારાજ કે હવે મારા આ બિચારા ગામડાને ખેતી કરનારામાં ક્યાંય એને સુષુમની નાડીની ખબર પડશે, એને ક્યાં આકાશની ખબર પડશે, આ બધા કેમ કરીને અમને પામશે? આમ અક્ષરધામમાં બેઠા બેઠા સંકલ્પ કરેલો, સમજણું કે આ પદ્ધતિથી તો નહીં મેળ પડે, કારણ કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે અને આ બધી પદ્ધતિની ખબર પડે. આ તમે માણામાંથી 50-60% અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા બેઠા છે. કમાણી સાહેબ, મગનભાઈ, છગનભાઈ, એ બધા, આ ઝવેરભાઈ, અમરસિંહ, આટલા બધા થોડાક યોગ સિદ્ધ કરેલા બેઠા છે. મહારાજ વિચાર કર્યો આ બધી યોગ સિદ્ધની વાતો છે, મહારાજ કે અહીં તો જીવ કીધી બિચારો પોક્ષે, કીધી અમને પામશે. એટલા માટે મહારાજે પ્રથમના 25મા વચનામૃતમાં કીધું, પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય, ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય. પણ મહારાજ કે અમે પ્રાણના નિરોધે કરીને ચિત્તના નિરોધને બહુ ગ્રાહ્ય ન કર્યો, નિષેધ નથી કર્યો. યાદ રાખ્યો, અષ્ટાંગ યોગનો પ્રાણાયામનો મારે નિષેધ નથી કર્યો, પણ વિશેષ આવ કાર્ય મહારાજે પ્રાણના નિરોધે કરીને ચિત્તના નિરોધને કરવાને બદલે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય એને વધારે મહારાજે ગ્રાહ્ય કર્યો. મોક્ષના બે માર્ગ છે ભગવાનના ભક્તો, યાદ રાખી, મોક્ષના બે માર્ગ છે. એક માર્ગ એવો છે જે એમ કે જગત ખોટું, જગત ખોટું, જગત ખોટું, જગત ખોટું માટે પરમેશ્વરમ વળગો, એક માર્ગ આવો છે. બીજો એક માર્ગ એવો છે જે એમ કહે છે ભગવાન સાચા, ભગવાન સાચા, ભગવાન સાચા, એમાં વળગી જાઓ તો જગત આપોઆપ ખોટું થઈ જાય. મહારાજે બીજો માર્ગ ગ્રાહ્ય કર્યો. મહારાજ કે જગત ખોટું, જગત ખોટું, જગત ખોટું કર્યા પછી તમે મને વળગો, એ માર્ગ કરતા અમે સાચા એમાં તમે વળગો એટલે જગત આપોઆપ ખોટું થઈ જાય. કારણ કે જગત ખોટું, જગત ખોટું, જગત ખોટું કરતા કરતા અડધો ફરધું ખોટું થયું, દેહ પડી ગયો તો અસદગતિ સર્જાય. 100એ 100% જગત ખોટું ન થાય તેમ ભગવાન વળગાતું નથી. એટલે મહારાજ કે માર્ગ અમને બહુ પસંદ પડ્યો. અને અષ્ટાંગ યોગની અંદર પણ યમ, નયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ, અનુપસમાધિ. મહારાજ કે લાંબો બહુ રસ્તો છે, આ રસ્તો બહુ લાંબો છે, આ માર્ગે કોક જ હાલી શકશે, બધા નહીં હાલી શકે. એટલે મહારાજ પ્રાણના નિરોધે કરીને ચિત્તના નિરોધને બદલે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ વધારે પસંદ કર્યો, જેથી કરીને મહારાજ કે સીધો અમારો સંબંધ જ લાગુ પડે જીવને. જગત ખોટું કરતા કરતા એક જગ્યા ખોટું કરશે ને તો બીજું સાચું થાય, તમને અનુભવ જોઈ લો. છોકરામાં તે તોડે ને તે છોકરાના છોકરામાં થાય. મહારાજ કે એક જગ્યાએ તોડશે બીજે થાય. ભરતજીએ કેટલું બધું ખોટું કર્યું હતું, રાજ ખોટું કર્યું, રાણીઓ ખોટી કરી, પુત્ર ખોટા કર્યા, પુત્રના પુત્ર ખોટા કર્યા, બધું ખોટું કર્યું, મુલુગલું સાચું થયું લ્યો. તે 3 જન્મ ઠપકારી દીધા. એટલે મહારાજ ઈ માર્ગ કરતા અમને આ જ માર્ગ શ્રેષ્ઠ લાગે છે, સીધા અમારા વળગો જગત આપોઆપ ખોટું થઈ જાહે. એટલા માટે મહારાજ કે મેં જે જે લીલા કરી બધાને સંભાળવી. જો ને સ્વરૂપાનંદ સ્વામી માંદા થઈ ગયા, શરીરમાં બહુ પીડા હતી, તો મહારાજે એમનું કીધું સ્વામી પ્રાણાયામ કરો, એમનું કીધું. સ્વામીના શરીરમાં એટલી બધી પીડા સહન ન થાય, સ્વામી કે મારા સહન નથી થતા. ત્યારે મહારાજ કે તમે એક કામ કરો, દાદા ખાચરનો દરબાર સંભાળો, અમે માણકી ખેલાવતા તે સંભાળો, એને એક એક થાંભલી સંભાળો, એના નળિયાને યાદ કરો, એ વળિયોને યાદ કરો, સ્વામી એ સંતોની સાથે અમે રાહસ લેતા યાદ કરો, અમને કલરથી રંગતા ને અમે લીમડા ઉપર ચડી જતા એને યાદ કરો. અને સ્વામીજી એને યાદ કરવા માંડ્યા ને શરીરનું તમામ દુઃખ ટળી ગયું. મહારાજે મોક્ષને પથે આ માર્ગને પસંદ કર્યો છે. બાકી આવડા મોટા ભગવાન ને તો જીવ અષ્ટાંગ યોગ સિદ્ધ કરે, સમાધિ થાય પછી પણ પાછા એને સમજવા તો બાકી જ રહ્યા, તોય સમાધિ થયા પછી તે જ સામું જોઈ રાખે, લો બેઠો રહે એમને, તોય ભગવાન પ્રાપ્ત ન થાય. અને આવડા મોટા ભગવાન એ સામાન્યમાં સામાન્ય જીવને પણ ઓળખાઈ ગયા. તમે વિચાર તો કરો, એક દાડો મહારાજ કાર્યાણીમાં અક્ષરડીમાં બેઠા હતા અને મોટા મોટા સદગુરુ સંતો બેઠા હતા. મહારાજે માયાનો પડદો હટાવ્યો અને મહારાજ કહે, તમે બધા પોતપોતાની મોટપ કહો તો. કોઈક ઉભા થયા, અરે મહારાજ હું તો આખા બ્રહ્માંડનું રાજ કરતો હતો. મહારાજ કેઠા બેસી જાઓ, એટલે તમે બોલો. અરે મહારાજ હું તો 2 બ્રહ્માંડનું રાજ કરતો હતો. અને ભક્તો ખરેખર આ પુરુષોત્તમ નારાયણ જ્યારે પધરામણી થઈ ત્યારે અનેક બ્રહ્માંડોને રાજ કરનાર એને ત્યાં દાસ બનીને વર્ત્યા. સ્વયં ઈશ્વર ચરણદાસ સ્વામીએ એની વાતોમાં લખ્યું છે, જેને 5 જન્મનું જ્ઞાન હતું, લગભગ 75-80 વર્ષ પહેલાં સ્વામી થયા, 5 જન્મનું જ્ઞાન હતું. સ્વામી કે હું 35 બ્રહ્માંડનું રાજ કરતો હતો. કેટલાનું? 35 બ્રહ્માંડનું રાજ કરતો હતો. મને સમાચાર મળ્યા કે ફૂટલા બ્રહ્માંડમાં, આ લોકનું ફૂટલું બ્રહ્માંડ છે, ફૂટલા બ્રહ્માંડમાં અક્ષરધામના અધિપતિ જઈ રહ્યા છે. આ સમાચાર મળતાની સાથે 35 બ્રહ્માંડનું રાજ ગમેનું હપી દઈ અને મૃત્યુ લોક ઉપર આવ્યો. પણ હું આવ્યો પણ હજી પુરુષોત્તમ નારાયણની પધરામણી નથી થઈ, હજી એની વધામણી ચાલુ હતી, પધરામણી નથી થઈ, એમને મારો દેહ પડી ગયો. સ્વામી કે બીજી વાર હું જન્મો એ ખારવાની ઘેરે જન્મો અને મારી 5-1 વર્ષની ઉંમર હતી. હું જે ખારો મારો બાપ થયો તો બે જણા વાણમાં બેહી અને સમુદ્રમાં જતા હતા, તોફાન ઉપડ્યું અને જહાં ડૂબી ગયું, મારો બાપનું બે મરી ગયા કે મારો બીજો જન્મ પૂરો થઈ ગયો, હું ત્રીજી વાર જન્મો અને એક વિદ્વાન બ્રાહ્મણની ઘેરે મેં જન્મ લીધો અને હું ભણીને બહુ મોટો વિદ્વાન થયો, રાજગુરુ બન્યો અને પછી તો રાજ કચેરીમાં જાઉં તો હાથીની ઉપર સોનાને અંબાડીને એમાં બેહીને જાઉં અને જબરું મારું સન્માન થાય એમાં બંધાઈ ગયો. આ લોક કેટલો બધો બાંધ એવો છે વિચાર તો કરો, 35 બ્રહ્માંડ છોડ્યા અને આ લોકમાં એક રાજના સન્માનમાં હલવાઈ ગયા, બંધાઈ ગયા અને સ્વામી કે મારો દેહ પડી ગયો. ચોથી વાર હું જન્મો, પણ ચોથી વારનો જન્મને યાદ નથી રહ્યો, ચોથી વાર જન્મ ઈ દેહ પડી ગયો. હું પાંચમી વાર જન્મો અને મારી 10-12 વર્ષની ઉંમર હતી અને એક દાડો હું મારી માની સાથે ઘરની બહાર બેઠો હતો, એમાં આકાશ માર્ગે સંતો જતા મને દેખાણ અને મેં મારી માને પ્રશ્ન કર્યો, માં આ સાધુ કોણ? ત્યારે મારી માના મોઢામાં શબ્દ નીકળ્યા, એ સ્વામિનારાયણના સાધુ છે. અને ત્યાં તો મને બધું જ જ્ઞાન થઈ ગયું કે એને હાટતા બ્રહ્માંડમાં આવ્યો છું. હું 35 બ્રહ્માંડનું રાજ કરતો એ પણ મને યાદ આવી ગયું, મેં એને માટે 4-4 જન્મ ગુમાવ્યો એ પણ યાદ આવી ગયું. અને પછી ઘરબાર છોડી એ ભગવાન સ્વામિનારાયણને મળવા માટે ગુજરાતમાં હું આવ્યો, અમદાવાદમાં આવ્યો, કાળુપુર મંદિરે પૂછતો પૂછતો ગયો અને ત્યાં જઈને પૂછ્યું, ભગવાન સ્વામિનારાયણ ક્યાં? સમાચાર મળ્યા ભગવાન સ્વામિનારાયણ તાલુકની અંદરથી વિદાય લઈ લીધી છે. 5-5 જન્મ લીધા પછી મને ભગવાન સ્વામિનારાયણનો પ્રગટ મેળાપ ન થયો. અને પછી બીજા આચાર્ય કેશવપ્રસાદજી મહારાજ એની પાસેથી ભાગવતી દીક્ષા લીધી, ઈશ્વર ચરણદાસ સ્વામી નામ પાડ્યું અને સ્વામી વારંવાર કહેતા, જોજો કોઈ બુદ્ધિના દોડમાં રહી જતા નહીં. આટલા બધા ત્યાગ પછી પણ હું રહી ગયો, આટલા બધા ત્યાગ પછી 35-35 બ્રહ્માંડ છોડ્યા પછી પણ રહી ગયો, પ્રગટ ભગવાનનો મેળાપ ન થયો, પણ આજ મને સંતોષ એનો સાધુ થયો, એના સિવાય ક્યાંય મનને વળગવા દેતો નથી, હવે દેહને મૂકીને સીધો ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી છે. એટલે સંતો કે કોઈ એક બ્રહ્માંડ, કોઈ બે બ્રહ્માંડ, મહારાજ કે હેઠા બેહો, પછી બધાને બેહાર્યા પછી કોઈ કે મહારાજને પૂછ્યું, મહારાજ તમે તો કહો, તમારે મોટપ તો કહો. ત્યારે મહારાજ કહે, મારી મોટપ તો કયા મોટે કહું? મહારાજ કહે, મારી મોટપ વર્ણવી નથી જાય એમ, જ્યાં પણ સામર્થ્ય જણાય છે, જેટલી પણ સામર્થ્ય જણાય છે, મારે કે બધી જગ્યાએ સર્વત્ર જઈએ મારી સામર્થ્ય પ્રસ્થાપિત થયેલી છે. અનંત કરોડો બ્રહ્માંડોના અનંત આત્માને હું પોતે સામર્થ્ય આપું છું ત્યારે કાર્ય કરવા માટે શક્તિમાન થાય છે. અને મહારાજ કે અનંત કરોડો બ્રહ્માંડો અક્ષરના એક એક રોમમાં ઉડતા ફરે, અક્ષર મારી આગળ જીહા 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 કરીને હાથ જોડી ઉભા રહે છે, મારી પૂર્ણ આજ્ઞા વર્તે છે, એ અક્ષરથી કંઈ પણ હું પર છું, એવા તો અનંત મુક્ત મારી દ્રષ્ટિના માધ્યમથી હું તૈયાર કરું છું, એ પોતે પુરુષોત્તમ આજ તમારી પર દયા કરી અને તમારી વચ્ચે અક્ષય ઓરડીમાં ગાર માટીની અક્ષર એમાં બેઠો છે, બહુ મોટી મહેરબાની કર્યો, નતર અષ્ટાંગ યોગથી મેળ ન પડત આપણો કહો. અને પુરુષોત્તમ નારાયણ વગર યોગે, વગર અષ્ટાંગ યોગે આજ પ્રાપ્ત થઈ ગયા. જોજો કોઈ ભોગ્યો છૂટી ન જાય, એ પુરુષોત્તમ નારાયણ છૂટી ન જાય. આ દુનિયાના ચાહે એવા સુખો મળે, ચાહે એવા દુઃખો મળે, પરંતુ એ પુરુષોત્તમ નારાયણનો આશરો જ એક દડો આપણને તારી દેશે, આશરો જ આપણને તારનારો છે. અનભક્તો પુરુષોત્તમ નારાયણ જયારે ઓળખાય લોયાના ત્રીજા પ્રમાણે, ત્યારે જ એને માટે કાંઈ કરી શકાય, ઓળખાણ ન થાય તો એના માટે કાંઈ ન થાય. જેને જેને ઓળખાણ થઈ એમણે પુરુષોત્તમ નારાયણ માટે હું નથી કર્યું કહો. હરિદાસ નામના એક સાધુ હતા, મહારાજ કડક પ્રકરણ ચલાવ્યું અને થોડા કાંક વાંકમાં આવ્યો, મહારાજ કાઢી મૂક્યા, મહારાજ ત્યાં જાઓ જતા રહો, મહારાજ કાઢી મૂક્યા. પછી જે જે ચોરામાં જાય ને પણ ત્યાં ભજન સ્વામિનારાયણનું કરે, કાઢી મૂક્યા તો એ સ્વામિનારાયણનું ભજન કરે, બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. અને ત્યારે દ્વેષ જબરો હતો, ભેગધાર્યો જે સાંભળી જાય ત્યાં માર મારે, એ ગામ છોડી બીજે ગામ જાય, ભોજન મળે કે ન મળે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, વળી ત્યાં કોઈ ભેગધારી દ્વેષેલા માર મારે તોય પણ સ્વામિનારાયણને ન છોડે, વળી ત્રીજે ગામ જાય, એમ ઘણા ગામમાં માર પડ્યો. પછી મહારાજ કાર્યાણી બિરાજતા, કાર્યાણી આવ્યા અને દંડવટ કરતાં કરતાં રડી પડ્યા મહારાજને, કે મહારાજ કાં તો જીવમાં તારો નિશ્ચય કાઢી નાખ અને કાં તો હવે મને તારી પાસે રાખ. અને મહારાજે સાધુને પોતાની પાસે બોલાવ્યા, મહારાજે ખેસ જે ઓઢ્યો હતો ને એને એક બાજુ કરાયો, ભેગધારીઓએ ગરમ ગરમ છીપિયાના ડામ દીધેલા, શરીર ઉપર ફળફોલા પડી ગયેલા, એ મહારાજ દેખાડ્યા. મહારાજ કે આટલી આટલી પીડા દીધી તો આ સાધુને મારો નિશ્ચય ન નીકળ્યો અને હૃદયમાં હું બહાર ન નીકળ્યો, માટે હવે સદૈવને માટે આ સાધુને મારી પાસે રાખીશ. અને મૂળજી બ્રહ્મચારીને કીધું, કાયમને માટે આ સાધુને મારા થાળમાંથી રસોઈ આપજો. ભક્ત યાદ રાખજો, પુરુષોત્તમ નારાયણને વર્ણીય જરૂર બની શકાય છે, પ્યારા જરૂર બની શકાય, પણ કસોટીની એરણમાંથી પ્રસાર થઈ જાય બહુ કઠણ કામ છે. કસોટીની એરણમાંથી પ્રસાર થાય ને એ પછી પુરુષોત્તમ નારાયણનો હૃદયનો શણગાર બની જાય, શણગાર. અને ભક્તો, પુરુષોત્તમ નારાયણની કસોટીની એરણમાંથી પ્રસાર થવા માટે શિબિરો ભરી હોય, હે અન પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાય તો જ એરણમાંથી પ્રસાર થવાય. ને તો જરા કઠણ પડે એટલે તરત જીવ ગમે ત્યાં માથા ઘસતો, એક જરાક લગાર્યા, અરે ભલા માણા ગામડાની અંદર એક ટંક ડોબું ન દોવાય દે ને ત્યાં બાપુ પાસે પગી જાય. બોલો ને, ડોબું દોવા ક્યારે નો દે? વસુક આવ્યું હોય ત્યારે, દોઢસો ડોકા કરતું હોય ત્યારે પછી પગ ઉલાળે ને, અને તોય બાપુની પાસે દોરો કરવા પગી જાય. બોલો, એ ક્યાં પુરુષોત્તમ નારાયણ સુધી પગ્યા કે, ક્યાં પુરુષોત્તમ નારાયણ સુધી પગ્યા કે. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ, આપણને એવડા મોટા પુરુષોત્તમ નારાયણ એની ઓળખાણ થઈ, એ ભગવાનની સાથે આપણને પ્રીતિ બંધાણી. અને સર્વે કાંઈ પરમેશ્વર પુરુષોત્તમ નારાયણનું જ છે, પરંતુ તેમ છતાંય એને માટે આ શરીર જેટલું ઘસાશે, આપણું પદાર્થ એને માટે જેટલું કામ લાગશે, એટલા પુરુષોત્તમ નારાયણ રાજી થશે. મહારાજ એકવાર જમરાળા પધારેલા, પ્રસિદ્ધ પ્રસંગ છે. પછી જમરાળાથી મહારાજ ગંગારામ બ્રાહ્મણના ગાર્ડન બેસીને આવતા હતા. મહારાજ કે, ગંગારામ બળદ બહુ સારા છે, કે અમારા વેલડે જોડ્યા જેવા છે. અને આટલા શબ્દ સાંભળતા ગંગારામ મહારાજ કે, મહારાજ તમને ગમ્યા? મહારાજ કે, બહુ સરસ ગમ્યા. મહારાજ કે, મહારાજ આજથી આ બળદે તમારા, આ ગાડુ તમારું, અને મહારાજ આ ગંગારામે તમારો. મહારાજ કે, સાબાશ સાબાશ સાબાશ, ભૂદેવ તને લાખ લાખ વાર ધન્યવાદ છે, તે બધું અમને અર્પણ કર્યું, હવે અમારે કાંઈ જોતું નથી, અમને બધું મળી ગયું, અને આજ ગાડું લઈને તારો અંશમાં આવશે, ત્યારે અક્ષરધામમાં તેડવા માટે આવીશ. અને સંપદાનો ઇતિહાસ કે, એ ગંગારામનો અંતકાળ જયારે આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ જ ગાડું, એ જ બળદ, અને પોતે હાંકતા હાંકતા મહારાજ કે, તે દાડે તે ગાડું હાંક્યું તો આજે હું હાંકતા હાંકતા આવ્યો. અને મહારાજ કે, થાવ ગંગારામ તૈયાર, અક્ષરધામમાં તમને તેડવા માટે આવ્યો છે, દેહને મુકાવી અને મારા ધામમાં પડી ગયા કહો. એટલે ભાગશાળી છીએ. બાકી આ વેદાંતની વાતોને ક્યાં આપણે સમજો તો ખરામાં હું હળવું છે કહો. પરમાનંદ સ્વામી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, સુષુમના નાડે તે દેહની માહિલો કરે કેમ રહી છે અને દેહની બહાર કેમ રહી છે? આમાં હું ખબર પડે કહો, સુષુમના નાડી કઈ ને ક્યાં અંદર ને ક્યાં બહાર રહી? ત્યારે પ્રશ્ન ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામી કરવા માંડ્યા, પણ થયો નહીં, એનાથી ઉત્તર થઈ ગયો નહીં. પછીજી મહારાજ બોલ્યા, જે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે. પિંડ એટલે આ શરીર, જેવું બહાર છે એવું જ મહારાજ કે અંદર બધું સેટિંગ થયેલું છે. આ પિંડમાં પણ એવું છે, તે પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત છે. આ બહાર મોટું મોટું છે ને અંદર નાનું નાનું છે. જેમ પેલો પ્લાન ન કરે સ્કેલ માપમાં, સમજાણું, સ્કેલ માપ કરે ફૂટ બાય ફૂટનો કાગળિયો હોય, એ સ્કેલમાં જ્યારે માપ કરે ને ત્યારે આખા ગામનો પ્લાન સમાડી દે. અરે ભલામણા ગામની ક્યાંક આખા દેશને સમાડી દે. બોલો, નકશો આવે આખા દેશનો, દુનિયાના નકશામાં ભારત અવડું દેખાય વેતનું, આખા ભારતને સમાડી દે સ્કેલ માપમાં. એમ મહારાજ કે, આખા બ્રહ્માંડને સ્કેલ સ્વરૂપમાં અંદર પિંડમાં પણ રાખેલું છે. સ્કેલ માપમાં ખબર પડે ને તમને પછી તો ભલે, નહીંતર ક્યારેક ઉપાયથી થાય. ગયા વર્ષે ગામમાં આપણી પારણ હતી, પછી કથા પૂરી કરીને નીચે ઉતરતા હતા, એક ભગત દોડતા આવ્યો, પહેલી લાઈનમાં બેસતો હતો, પગ પકડ્યા, મને કહે, સ્વામી આ સાત દાડે બધું શું હતું? કે મેં કીધું, મારી કઠણાઈ હતી ભલામણા, હાથ હાથ દાડા સુધી ગળું તોડી નાખ્યું, આજ પૂછશો આ બધું શું હતું? જો કે આ શિબિરમાં તો એમ જ થાય એમ છો. કાળો ભગત કે, આ તો બહુ મજા આવી વચન મતમાં. તમારે નીલકંઠ ભગત કે, હું આવ્યું કયો લ્યો? કાળો ભગત બીજી કાંઈ ખબર નથી પણ મજા આવી કે, એટલું મજા આવશે ને તોય ઉપાડી જાહે, તોય ઉપાડી જા. મજા જ પૂરતી છે, આધ્યાત્મિક મજા જ પૂરતી છે. ઓલા સંન્યાસી મહાત્મા ઓલો મુમુક્ષ ને કહેતા રોજ કથા કરવામાં આવજે, કથામાં આવજે, બે ચાર દાડી દાડા આવીને પછી બંધ થઈ ગયો. એલા કથામાં આવે તો કે યાદ નથી રહેતું. મહાત્માને કીધું આ ટોપલો જા પાણીને ભરતો હોય, અને પાણીને બોલ્યો, અંદર કાદવ બધું ભરેલું હતું, પાણીને બોલ્યો એટલે પાણીનો ભરાઈ ગયો, પણ ઊંચો કર્યો ને તો પાછું બધું પાણી બહાર નીકળી ગયું. બીજી વાર બોલ્યો, ફરી ઊંચો કર્યો ને પાણી બહાર નીકળ્યું, એમ 10-12 વાર કર્યું. મહાત્મા કાંઠે ઉભા હોય કે એલા એ શું કરશો, તો કે આ પાણી બોળવું પણ પાણી અંદર નથી રહેતું, બધું બહાર નીકળી જાય. ત્યારે મહાત્મા કહે પાણી જ બહાર નીકળ્યું તો જતા ત્યાં જોઈ બીજું કાંઈ જોયું, તો બીજું શું જોવે, તો કે જો કાદવ બધો નીકળી ગયો, કે આમાં કાદવ ને છાણ ભેરો થી બધું નીકળી ગયો, ટોપલો ચોખ્ખો થઈ ગયો. તને એમ યાદ રહે કે ન રહે, ભલે અંદર ની રહેતા બહાર નીકળી જાય, પણ તારી અંદર હૃદયમાં કાદવ છે ને, કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહમાન, એ બધો કાદવ નીકળી જાય. એમ ભક્તો આ તમને યાદ રહે કે ન રહે, આ યાદ રહે કે ન રહે, પણ આની અંદર બેઠા રહે ને એનો કાદવ બહાર નીકળી જાય, જીવ બળને પામી જશે, અને ઊંડે ઊંડે એક નિષ્ઠાની ગાંઠ વળી જાય કે બસ મારો કરતાર કરતાહાર કોઈ હોય તો એક ભગવાન શ્રી હરિ છે, સુખ દેતો તું અને દુઃખ દેતો તું, બસ તને આ શિર અર્પણ કર્યું, હવે મારે માટે તારે માટે કોઈ ચિંતા કરવાની કારણ નથી, કૃપાનાથ હવે તને અર્પણ થઈ ગયું, એવી લિંગટ ગાંઠ વળી જાય. એટલે આપણને વચનામૃત સ્કેલ માપ યાદ રહ્યો, સ્કેલ માપમાં છે આ, બ્રહ્માંડમાં જેટલું છે એટલું પિંડમાં છે મહારાજ કે. અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે, અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે, આ બ્રહ્માંડમાં નદીઓ છે, તેમ પિંડમાં નાળીઓ છે. આ જગતમાં નદીઓ છે એમ પિંડની અંદર શરીરમાં નાળીઓ, કેટલી નાળી છે? 999 નાળીઓ. આ તો બધી મોટી મોટી, હો આ દેશમાં પણ આ દુનિયામાં 999 નદીઓ જ છે, પણ મોટી મોટી ગંગાન યમુનાન તાપીન, એ મોટી મોટી, બાકી નેવડાને તાણે જ ક્યાં છે, નેવડાને તાણે છે, એમ મોટી મોટી નાળીઓ 999, બાકી નાની ધમનીઓ કોઈ પાર જ નથી, એટલી બધી આ શરીરમાં વાલના કરતાય પાતળી એવી અનેક આની અંદર નાળીઓ વહી રહી છે. અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષની વિશે જળ છે. હું કીધું જેમ આ પૃથ્વી પર શું છે, સમુદ્ર છે, બ્રહ્માંડમાં સમુદ્ર છે, એમ કુક્ષની અંદર જળ, કુક્ષ એટલે હોજરી, હોજરીની અંદર પાણી ભરી રાખેલું છે. અને જેમ ત્યાં ચંદ્ર સૂર્ય છે તેમ પિંડમાં ઈંડા અને પીગળા નાડીને વિશે સૂર્ય ચંદ્ર છે, બે ઈંડા અને પીગળા બે મુખ્ય નાડી છે, ઈંડા અને પીગળા બે નાડીઓના માધ્યમથી શ્વાસોશ્વાસની બધી ક્રિયા થાય છે, પ્રકાશયુક્ત સંપૂર્ણ એનું જ્ઞાન થાય ત્યારે એમાંથી પ્રકાશ ફૂરે છે, એટલે સૂર્યચંદ્ર સમાન છે. ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે, અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. આની આનો મોટું રૂપી છે અથવા એનું નાનું રૂપ આ છે. લો મોટા મોટા બિલ્ડિંગ બનાવતા નથી, મોડલ બનાવતા, તમે પછી મોડલ જોવાનો બિલ્ડિંગ જોવો, તમને એક રૂપ દેખાય, જરાય ફેર દેખાય નહીં. મોડલ જેવું બિલ્ડિંગ દેખાય ને બિલ્ડિંગ જેવું મોડલ દેખાય, એમ બ્રહ્માંડ જેવું પિંડમાં છે ને પિંડમાં છે એવું બ્રહ્માંડમાં છે. તે જીહવાના અંતને પામે ત્યારે વરુણદેવને પમાય છે. જીહવાના અંતને માને કે જ્યારે સંપૂર્ણ રસના ઇન્દ્ર જીતી જાય ત્યારે વરુણના અંતને પામ્યો કહેવાય છે, અને વાક ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે. સંપૂર્ણ જીહવા છે પરમેશ્વરમય જ્યારે બની જાય છે ત્યારે એ અગ્નિદેવને પામ્યો કહેવાય છે, અને ત્વચાના અંતને પામે ત્યારે વાસુદેવને પામે છે. માને સ્પર્શને સંપૂર્ણ જીતી જાય, સારા નર્સ વિભાગ ન રહે ત્યારે વાસુદેવના અંતને પામ્યો કહેવાય છે, અને શિષ્ણાના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે, સંપૂર્ણ ઉર્ધ્વે રહેતા પુરુષ બની જાય, બ્રહ્મચર્ય સિદ્ધ કરે ત્યારે પ્રજાપતિને પામ્યો ગણાય છે, અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે. પોતાની હાથની પ્રતિક્રિયા પરમાત્માની પ્રસન્નતાને અર્થે થાય છે ત્યારે ઇન્દ્રના અંતને પામ્યો કહેવાય છે. તેમજ હૃદયની વિશે રહી જે સુષુમના નાડી, તેનું અંત જેમ બ્રહ્મરંધ્ર, તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રની વિશે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા, તેને પામે ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે. તે તેજના માર્ગને સુષુમણા કહીએ, એવી રીતે સુષુમણા નાડી પિંડમાં અને બ્રહ્માંડમાં રહી છે. સુષુમણા નાડીના માધ્યમથી બ્રહ્મરંધ્ર, આ ભાગ બ્રહ્મરંધ્ર છે, ત્યાંથી સળંગ એક છેવડો શેક પુરુષોત્તમ સુધી પહોંચી જાય છે. એ સુષુમ્ના નાડ એટલે ભગવાનનો ભક્ત છે ને બે રીતે દેહને છોડે છે. એક ધુધુમાજ માર્ગથી, જરાક કચાશ હોય તો ધુધુમાજ માર્ગથી ભગવાનના ભગતની વાત છે. બાકીનો જગતનો જીવ તો ક્યાંથી જાય નીકળી નહીં, જાડા પેશાબ વયોજન દેહ છૂટે. શાસ્ત્ર પ્રમાણ આપે છે કે ભગવાનનો ભગત કોઈ પણ રીતે દેહ છૂટે તોય પણ ભગવાનના ધામને જ પામે. એ નિશાની શું? તો ભગવાનનો ભક્ત જ્યારે દેહને છોડે ને ત્યારે એનું કૂણું માખણ જેવું શરીર હોય. તમે જોજો ભગવાનના ભગતનું કૂણું માખણ જેવું શરીર હોય. અને જગતનો જીવ હોય એ દેહને જ્યારે છોડે ત્યારે લાકડા જેવું શરીર થઈ જાય. આમ આ થઈ ગયો ને તો ભેગો કરો તો ભાંગીને ભેળો કરવો પડે. જ્યારે ભગવાનના ભક્તનું કૂણું માખણ જેવું, તમે કોઈ પણ જોજો ભગવાનના ભગતને, ક્યારેક જોજો પાપી જીવની સમસ્યાને યાત્રામાં જાજો, આમ અંગૂઠાને હલાવજો આખો હલશે, લાકડા જેવો થઈ જાય. કેમ? તો કે એમ જવું ન હોય. એમ કેમ થાય છે? એમ જવું ન હોય. અને ઓલા પરાણે ઉપાડે, તમને ખબર ઇન્જેક્શન દે ત્યારે શરીર, ડોક્ટર ને ઢીલું મૂક ઢીલું મૂક ઢીલું મૂક, તો ઢીલું મૂકે એનો ભય લાગે. ઇન્જેક્શનનો ભય લાગે અને શરીર લાકડા જેવું કરી દે તો ઓલા ગદાઓ ને તલવારો ને ભાલા લઈને ઉભા હોય, પછી શરીર કેવું થઈ જાય? લાકડા જેવું શરીર છૂટે. એટલે એનું શરીર એવું ને એવું લાકડા જેવું રહે. જ્યારે ભગવાનનો ભક્ત તો કોઈ પણ રીતે દેહ મૂકે, ભગવાન સ્વયં તેડવા માટે આવ્યો હોય, અનેક મુક્ત આવ્યા હોય, વધામણા ગવાતા હોય, અને ભગવાન એમ કે હાલ ભગત તારા માટે જો આ રથ શણગારીને લાવ્યો છું, ફૂલડાથી શણગાર્યો છે, તારા માટે વિમાન આવ્યું છે, હાલ ભગત હાલ. માથા પર વાત્સલ્યનો હાથ ભગવાન ફેરવે, કેમ છો? તને કાંઈ ચિંતા નહીં કૃપાનાથ, બસ આપની જ રાહ જોતો હતો. અહમ દેહ છૂટે આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતી વાર્તા પ્રભુ ની કરે, પ્રીતિ દેહ સુગેહમાં નવ રહે નિવૃત્તિ પ્રભુમાં ઠરે, એવાનું અતિ ધન્ય 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 મરવું શ્રદ્ધામમાં સંચરે. એટલે એનું શરીર કેવું હોય? કુણ માખણ જેવું હોય. મેં હમણાં એક જગ્યાએ વાત કરી ને, પછી ઉતારા ઉપર એક જણ આવ્યો, મને કે સ્વામી હું તો કેટલાયની સમસ્યાની યાત્રામાં ગયા પણ કોઈનું કૂણું જોયું નથી કે અત્યાર સુધીમાં, લાકડા જેવું જ હોય છે કે. મેં કીધું હું ઘણાની સમસ્યાની યાત્રામાં ગયો પણ મેં કોઈનું કડક જોયું જ નથી, કૂણું માખણ જેવું જ હોય, એમ કેમ છે? હે, કારણ કે અમે કોની સમસ્યાની યાત્રામાં જાય? કે દારૂડે ને બેવડે ને એમ સમસ્યાની યાત્રામાં જાય કોઈ દાડો? કોણ ત્યાં ગયો? ભગવાનનો ભગત હોય, ભગવાનના સંત હોય, ત્યાં ગયા હોય. કુણું માખણ જેવું શેર્યું, સાચું કહું, હજી કોઈનું કડક નથી જોયું. આમ ડોકર તો આમ નમી જાય, આમ કરો તો આમ નમી જાય. બોલો કે સાચું એમ થાય? હા, એ કે પણ મેં તો કોઈ દી જોયું નથી કે. અરે કંઈક ને તો મેં હાથે ભાંગ્યા છે કે, હથોડો લઈ લઈને. મેં કીધું તું કોની સમસ્યાને અત્યારે ગયો? ભગવાનના ભગત. તો કે ના, ભગત ભગત ન હોય કે. મેં કીધું ભાંગવા જ પડે ને ભલામણ. અને ભગતને ભાંગે નહીં તો ભગતને અરે અન્યાય થયો કહેવાય ને. ભગત વિજ્ઞાનને ભાંગે નહીં તો ભગત અરે અન્યાય થયો કહેવાય ને. શું કહો તમે? એક વિદ્યાર્થી આટા મારી મારી કરતો હોય ને એ 90% લાવે, અને બીજા રાત દાડો દાખલો મહેનત કરતો ને એ નાપાસ થવું કુદી બને? એમ આખી જિંદગી જેને દાખલો કર્યો ભગવાનને રાજી કરવા માટે, ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું, એનું છેલ્લે ફળ ન મળે તો એને કોણ ભગવાન કહે? હે, અને જગતનો જીવ જયારે અંતકાળ આવે, આવે અંત સમયે ઉદાસ કરવા, સ્વાર્થી સગા સૌ મળી, પાડે આસુ સમીપ આવી પત્ની સંતાન સાથે મળી, તે દેખી તન વાસના અતિ વધે ક્યાં કષ્ટ નો પાર છે, એવું અંત સમયે મુંજાય મરવું ધિકાર 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 છે. એને ધિકાર છે ભગવાનના ભક્તને. આ લોક છે ભક્તો, આ લોકનું નામ તો મૃત્યુ લોક છે. અહીંથી બધાને એક દાડો જવાનું છે. ભગવાનનો ભગત હોય તોય ભલે, અભગત હોય તોય ભલે, અહીં તો ચણ્યું ખળ ભોળવાનું ઉગ્યું, આ થમવાનું નામ એનો નાશ. પણ બંનેના જાવામાં બહુ મોટો ફેર છે. કાલે જેમ ઉતારા ઉપર ગયા ને ત્યારે મુંબઈથી ફોન આવ્યો વિઠલાણી પરિવારનો કે સ્વામી પ્રભુદાસભાઈ આ દેહ મૂક્યો ને ભગવાનના ધામમાં ગયા, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા ભગવાનના ધામમાં સીધા આવ્યા. નાની ઉંમર હતી, લગભગ 35-40 વર્ષની ઉંમર હતી, કેન્સર થયું હતું. દેહ તો ગમે તે રીતે છૂટે, અને મહારાજે તો ત્યાં સુધી લખ્યું અંત્યના ચોથા વચનામૃતમાં, મહારાજ કે મારો ભક્ત બોલતા બોલતા દેહ મૂકે તોય ભલે, સુનમૂન થકો દેહ મૂકે તોય ભલે, એને હું જ તેડવા માટે આવું છું. વાંચ્યું અંત્યનું ચોથું, હું જ તેડવા માટે આવું છું, એની કદી અસદગતિ ન થાય. અને જગતનો જીવ કદાચ બોલતા બોલતો દેહ મૂકે ને તોય ભગવાન સ્વામિનારાયણ કે એની તો અસદગતિ જ થાય, કારણ કે બોલતા બોલતા કઈ ધૂન લેતા લેતા દેહ મૂકે. બોલતા બોલતા દેહ મૂકે તો કોકની ભલામણ કરતો જાય. જોજે ઓલા 10 લાખ વ્યાજે આપ્યા છે, એમાં 6 મહિના વ્યાજ આવ્યું છે અને 6 મહિના બાકી લઈ આવ્યું છે. બોલતા બોલતા દેહ મૂકે તો એની અસદગતિ જ થાય. ભગવાનનો ભક્ત બોલતા બોલતા દેહ મૂકે તોય ભલે, કદાચ શૂન્ય મૂન રહીને દેહ મૂકે તોય પણ ભગવાનના ધામને જ પામે. અને યાદ રાખજો, ભગવાનનો ભક્ત હોય ને એની પાછળ સારા કામ થાય, સારો જીવ હોય ને એની પાછળ સારા કામ થાય. નહીં તો તમે ગમે એટલી ના પાડો ને તોય પાછળ માથા કૂટે, રોય રોય અને 15 દાડા કાઢે, એમાં ત્યાંને શું મળે? દુઃખ મળે. પણ સારો ભગવદી આત્મા હોય એની પાછળ પુણદાન થાય, એની પાસે સત્સંગ થાય, એની પાછળ કથા વાર્તા થાય, ધૂન ભજન થાય. તમે બિપિનભાઈ, મને 2-2.5 મહિના પહેલાં ફોન આવ્યો તો મને કે સ્વામી શિબિરનું કેમ થાય? મેં કીધું કેમ? કાકા બહુ બીમાર છે અને હવે શું થાય? જો મારા ધામમાં તેડી જાય અને વચ્ચે ગેપ મળે તો શિબિર થાય, પણ ગેપ ન મળે તો? મેં કીધું જીવ આત્મા હું સારી રીતે ઓળખતો. મેં કીધું એને ખૂબ ભજન કર્યું છે, મહારાજ એવું જ કરશે, તમે જોજો તો ખરા, એની પાછળ બહુ ભજન થાય, હજારો ભક્તો ભજન કરશે. અને ભક્તો એમ જ થયું. 1.5 મહિના પહેલાં ધામમાં ગયા, તમે વિચારો આ કાંઈ સામાન્ય જીવ આવ્યા છે? આ સામાન્ય જીવ આવ્યા છે આ શિબિરમાં? એક મુક્તો આવ્યા છે, એક મુક્તો. હે, શિબિરમાં બેસે કોણ બીજો? મુક્ત પુરુષ. આટલા બધા સંતો કથા બેહારો ને આટલા ન આવે, આટલા બધા સંતો આ અને આ બધા હરિભક્તો મહારાજના ધામમાં બેઠા બેઠા રાજી થતા. યાદ રાખજો, એના મોક્ષને માટે નથી, એની સ્મૃતિ અર્થે આ શિબિર છે. તો ધામમાં બેઠા મારાની પાસે મોજું માણતા છે અને મારાને કહેતા છે, મહારાજ જોઈ તમારી કેવી વાતો થાય છે અમારા ભાવનગરમાં, મહારાજ જોઈ તમારી સર્વોપરી પાણીની વાતો ભૂકા કાઢે થાય છે, મહારાજ એ બધાને આપણે લઈ આવવા છો એમ કહેતા છે ને બેઠા બેઠા. એક દાડો એ સભા બેઠેલા બધાને લઈ આવવા છે, મહારાજ જોજો, મહારાજ કોઈનો ગુનો બુનો કાંઈ ગણવાનું નથી, મહારાજ બોલો આ પાડો તો. મહારાજ કહેતા જા તને રાજી કરવા આટું વચન આપો, બધાને ઉપાડીએ છીએ એક દાડો. એવી વાતો ન્યા કરતા છે. ભાગશાળી આત્માની પાછળ આવા પ્રસંગો થાય, નતર ન થાય. નતર તો શમશાનમાં જઈને ગાંઠિયા ખાય હોઉં. અમે સાંભળ્યું છે, જોયું નથી. શમશાનમાં જઈને ગાંઠિયા ખાય, બોલો. આ બાજુ હળગતો હોય ને ઓલી બાજુ ગાંઠિયા ખાતા હોય, અને થોડા ઘણા ગ્રુપો બેઠા 10-20-25 જણાના કંપની હોય, બધા સજાતી બેઠા હોય, કોઈક બીડીયું પીતા હોય, કોઈ તમાકુ ખાતા હોય, કોઈ ગુટકા ખાતા હોય. એમાંય પાછું કેવું હોય ખબર, એમાંય પાછું 2-2, 4-4 ગ્રુપ હોય. પાછી બીડીવાળા એખરખા ન હોય એમ, 4 ભાઈવાળા અલગ હોય, જીવરાજવાળા અલગ હોય, 30 નંબરવાળા અલગ હોય, માવામાં 2-4 ભાગ પાછા અલગ હોય, 300 બીજા ક્યાં આવે? આપણને નામે નથી આવડતા. એ બધા ગ્રુપો અલગ અલગ બેઠા હોય. કહો ભગવતી આત્માની પાછળ આવા શુભ કાર્યો થઈ શકે. અને હું તો તમને કહું, તમારા કોઈ પણ ના કોઈ પણ ધામમાં ગયા પછી એની પાછળ ભજન જ કરાવજો, ખૂબ ભજન કરાવજો. કારણ વિના રોર નહીં કરતા, એના આત્માનું શ્રેય જીતતા હો અને એના તમે હિતેચ્છો જો, તેની પાછળ ખૂબ ભજન કરજો અને કરાવજો. કદાચ સંજોગ વછાત ક્યાંક અટકેલો આત્મા હશે પણ ભજન થશે ને, ક્યાંક અટકેલો આત્મા હશે પણ ભજન થશે. તમને ખબર, ઘણી ફેરી ખેતરમાં પાણી વાળતા હોય ને, પછી વચ્ચે કાંક અટકાવ આવી જાય એટલે દોરિયામાં જ પાણી આગળ ન જાય, પછી કાટી કરે, કાટી કરીને ઘસડે ને, એટલે પાણી અટકીને પાછું જ્યાં મોકલીને વહી જાય. એમ સંજોગ વછાતી આત્મા ક્યાંક અટકેલો હોય પણ એની પાછળ જો ભજન થાય, કીર્તન થાય, કથા વાર્તા સત્સંગ થાય, તો અટકેલો આત્મા પણ શેખ ભગવાન સ્વામિનારાયણ સુધી પગી જાય. માટે ભજન જ કરાવશો બસ. મહારાજ બહુ સરસ અહીં વાતો કરી રહ્યા છે. મારે કે બ્રહ્મરંથ્રથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો સળંગ માર્ગ છે, એના માધ્યમથી જીવાત્મા પરમેશ્વરને પામે, જેને અર્ચી માર્ગ કહેવામાં આવે છે. એવી રીતે બીણમાં અને બ્રહ્માંડમાં સુષુમ્ના નાડે કાર્ય કરી એ વાત બતાવી. પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે? આ તો બધા પ્રશ્નો એક પછી કેવા છે નહીં. તત્વજ્ઞાનના વચના મૂકતો છે. પ્રથમ જાગ્રત અવસ્થાન લય થાય છે, સ્વપ્ન અવસ્થાન લય થાય છે કે સુષુપ્તિ અવસ્થાન લય થાય છે, એ તમે કહો. ત્રણ અવસ્થા છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થાની તમને ખબર છે, અને સુષુપ્તિ એટલે ઘસઘસાટ ઊંઘવું, આ ત્રણ અવસ્થા છે. પણ સાધન જ્યારે કરે અષ્ટાંગ યોગના માર્ગે જીવાત્મા આગળ વધતો હોય અથવા તો ચિત્તના નિરોધે કરીને આગળ વધતો હોય ત્યારે પ્રથમ કઈ અવસ્થાનો લય થાય છે, એવો પ્રશ્ન છે. ત્યારે પ્રશ્ન ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને નો આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જાગ્રત અવસ્થાને વિશે સ્નેહ કરીને ભગવાનની મૂર્તિ વિશે લક્ષ થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે, અને પછી સ્વપ્નનો ને સુષુપ્તિનો લય થાય છે. મને પરમાત્માનું જ્યારે ભજન કરતો હોય, ખુલ્લી આંખે ભજન કરતો હોય અને એમાં ભજનમાં એકતાર વૃત્તિ થઈ જાય તો પ્રથમ સ્થૂળ દેહ જીતાઈ જાય છે, જાગ્રત અવસ્થાને લઈ થાય, સ્થૂળ દેહ જીતાઈ જાય, સ્થિર બની જાય છે. અને પછી સ્વપ્ન અવસ્થા એટલે સંકલ્પ વિકલ્પ વિરામ પામી જાય છે, અને પછી સુષુપ્તિ અવસ્થા એટલે વાસના નષ્ટ થઈ જાય છે. આ રીતે ક્રમ એનો આગળ વધે, પ્રથમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા. અને જ્યારે મને કરીને ચિંતવન કરતે કરતે સ્વપ્ન વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ થાય છે ત્યારે પ્રથમ સ્વપ્નનું લય થાય છે, અને પછી જાગ્રતનો સુષુપ્તિનો લય થાય છે. પણ મહારાજ કે આંખ વીંચી અંતર્દૃષ્ટિ કરી અને પરમાત્માના સ્વરૂપમાં જ્યારે લલિન જીવાત્મા બને છે ત્યારે પ્રથમ સ્વપ્ન અવસ્થા મને સંકલ્પ વિકલ્પ વિરામ પામી જાય છે, અને સંકલ્પ વિકલ્પ વિરામ પામતાની સાથે સ્થૂળ દેહ પણ જીતાઈ જાય છે, અને ત્યારબાદ વાસના પણ નષ્ટ, સુષુપ્તિ અવસ્થા વાસના પણ લયપણાને પામી જાય છે. અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતે કરતે ઉપશમે કરીને લક્ષ થાય છે ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે, અને પછી જાગ્રતનો સ્વપ્નનો લય થાય છે, એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા કરતા જ્યારે વાસના નષ્ટ થઈ જાય છે ત્યારે મહારાજ કે એનું સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બે લયપણાને પામી જાય છે, માને સ્થૂળ દેહ પણ જીતાઈ જાય છે, સંકલ્પ વિકલ્પ પણ વિરામ પામી જાય છે, અને કારણ શરીર ટળ્યું એટલે બધું પૂરું. અહીંયા લાવનાર જ કારણ શરીર વાસના છે. જોકે ભક્તો, ભગવાન જેને ઓળખાય એને વાસના ટાળવી કાંઈ કઠણ નથી, ભગવાનના બળે કરીને, ભગવાનના બળે કરીને. અનેક ઇતિહાસો મહારાજના સમકાલીન સમયમાં ઘટ્યાના આજે ઘટતા હશે કે અનેક ભક્તો ભગવાનને રાજી કરવા માટે વાસના થકી પર થઈને વર્તે છે. અનેક ભક્તો, તમે વિચારો, એકવાર કાર્યાણીનો પ્રસંગ છે ને, માચા ખાચર બહાર ગામ ગયેલા અને ઘેરે આવ્યા, ઢોલ વાગતો હતો, ઢબિંગ ઢબિંગ ઢબિંગ, એટલે પૂછ્યા ઢોલ શેનો વાગે, હાકર વેચાતી હતી. ત્યારે માચા ખાચરને કોઈ કીધું, તમારો સંબંધ થયો ને, તો ક્યાં, તો તમારા મામાની દીકરી આવી રે. ત્યારે માચા ખાચર કે મામાની દીકરી એ તો બેન થાય, એને અરે સંબંધ ન કરે, ઢોલીને કે ઢોલ બંધ કરી, અરે હાકર વેચના, કે હાકર બંધ કરો વેચવાની, અને સાંભળો, મામાની દીકરી બેન એને અરે સંબંધ તો ન થાય, પણ મારે તો આખા જગતની બેન દીકરી, આખા જગતની નારી બધી બેન દીકરી, મારે માટે ઢોલ વાગે જ નહીં, મારે તો એક સ્વામિનારાયણની સાથે સંબંધ છે. ભગવાન ભગવાન અરે સંબંધ જોડાય કેવી સ્થિતિ નિર્માણ થાય, રાજબા નહીં વાક્યા ગામના, ભગવાનનો થાળ કરે, ભગવાનને વાઘા ધરાવે, એની માં કે બેટા રાજો તો યુવાન થાય, હવે જરાક સમજ, અને હું તું રાત દાડ આમાં નામ મંડી છું, અને તારી ઉંમર થઈ, તારો સંબંધ થઈ ગયો બેટા, તારી ચૂંદડી આવી ગઈ છે. અને રાજબાના મોઢામાં શબ્દ નીકળ્યા, માં બળી તારી ચૂંદડી, અને ત્યાં તો ભાડ 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 કરતા ચૂંદડી હળગી રાખ થઈ ગઈ. ભક્તો, ભજનનું પરિણામ મળે મળે ને મળે જ, પણ આપણી તકલીફ એ છે, જરા કરીને તરત આપણે અપેક્ષા પાછી ફળની આશા રાખીએ. આપણી દિશા કેવી ખબર, દૂધને મેળવું ને બે ટીપા છાશ નાખીએ, અડધો કલાકનો ત્યાં પાછ ડખબખાવી, જીવ્યું કે નહીં, ઘાટું થયું કે નહીં, વળી પાછું શીબું ઢાંકી દઈએ, વળી બે કલાક થાય ને તે વળી પાછું શીબું એક બાજુ કહીને પાછું ડખબખાવી, ઘાટું થયું કે નહીં, આમને આમ કરતા 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 હવા રુધિ એમ કરો ને તે દહીં ન થાય, દોઢો થઈ જાય. એની અંદર બે ટીપા મેળવણ નાખીને તમે ઢાંકી દો, બાર કલાક એ ઢેફા જેવું દહીં થાય થાય ને થાય જ. આપણે લગાડે ભજન કરી તરત પરિણામ આવે છે, હજી તો આમ ન થયું, હજી તેમ ન થયું, એમ ન થાય. એને માટે સમય વાતમ લખ્યું, આજ આંબો વાવ્યો ગોઠલું, કાલ થોડી કેરીઓ આવે, પણ એના આંબાને તેમ પાંચ વર્ષ સુધી પાણી પાવ, એનું રક્ષણ કરો ને તો એ જ આંબામાં કેરીઓ બાંધે. એમ ભક્તો, આપણે ભજન કરીએ છીએ પણ તરત ફળની અપેક્ષા રાખીએ છીએ, એટલે અસંતોષપણાને પામીએ છીએ. આપણું કર્તવ્ય ફક્ત ભજન કરવાનું છે, વાસના ટાળવાનું આપણું કર્તવ્ય નથી. યાદ રાખજો, વાસના એ પોતે સ્વયં ટાળવી દે. આપણે ભજન કરે જાઓ, આપણે ભજન કરી રાખશું, મારીની આજ્ઞા પાળી રાખશું, મારીની સર્વોપરી ઉપાસના સમજે રાખશું, બાકીનું બધું કામ સ્વયં પુરુષોત્તમ નારાયણ કરી દે. એટલે અહીં એક એક વસ્તુ બહુ સરસ મહારાજ બતાવી રહ્યા છે. પછી વળી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પરમાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન વિશે જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ છે તે કેમ સમજવી? તમને મજા આવે એવા બધા પ્રશ્નો છે નહીં? આ પુરુષોત્તમ નારાયણની વાણી એટલે ગહન ન પડે ખબર. ઉમરેઠમાં મહારાજ બિરાજતા હતા અને બે ચાર પાંચ જણા આવ્યા અને સભામાં બેઠા, પણ મહારાજ તો એ જ વાતો કરે જોરદાર, તો એટલે બગાહ ચડ્યા બોલો. મહારાજ કે તમે એક કામ કરો, પાછળ મુક્તાનંદ સ્વામી બેઠા ત્યાં જાઓ, સ્વામી બહુ સારી વાતો કરે. પછી સ્વામી પાસે ગયા અને સ્વામી વાતો કરતા હતા ને એમાં એને મજા આવી ગઈ. બે કલાક વહી ગયો, કેમ ગઈ ખબર ન પડી. પછી વાતો જયારે પૂરી થઈ ને ત્યારે મુક્તાનંદ સ્વામી કે, સ્વામી તમે વાતો કરે એમ બહુ મજા આવી, બહુ મજા આવી. ઓલા છોકલા વાળા વાતો કરતા હતા ને એમાં તો કશું સમજાતું નહોતું. કે ત્યારે મુક્તાનંદ સ્વામી કે, આમ તમારી મુલાકાત કેટલામી વાર છે? તો બસ પહેલી જ વાર. ત્યારે સ્વામી કે, મારી સામું જો કે આ માથાના વાળ ધોળા થઈ ગયા, દાઢીના વાળ ધોળા થઈ ગયા, તો હજી મને એની પૂરી વાતો નથી સમજાતી, એ તમને પહેલી મુલાકાતમાં ક્યાંથી સમજાય? મહારાજની વાણી છે, સમજાય જાય તો બેડો પાર થઈ જાય, સમજાય જાય તો બેડો પાર થઈ. હુસેનના જીવન ચરિત્રની બહુ સરસ વાત લખી. હુસેન નહીં, હૈયૈયા, સુફી સંત. આજથી 1200 વર્ષ પર હૈયા નામના એક સુફી સંત થઈ ગયા, બહુ સારા વક્તા હતા. એ કે હું જયારે સત્સંગ કરાવતો ત્યારે હજારો માણસો મારી સભામાં આવીને બેસતા. પછી મારા મનમાં એમ થયું કે આવી તેવી વાતો કરી કરીને ટાઈમ કાઢું, આમાં કોઈનું શ્રેય નહીં થાય. મારે જીવાત્મા પરમાત્માને પામી જેવી વાતો કરવી જોઈએ, આમ નિર્ધાર કરી અને વાતોને ટન થોડોક માર્યો અને જીવ પરમાત્માને પામી જેવી વાતો મળ્યા કરવા, તો સંખ્યા મળી ઘટવા, તોય વાતો ચાલુ રાખી. એક દાડો હૈયે એવું લખ્યું, હું સભામાં જયારે ગયો ત્યારે 35 માણસ જ બેઠા હતા, જે 35 35 હજારે બેઠા તેને બદલે 35 જ બેઠા હતા. તોય હૈયે કે, મેં મારું સ્થાન સ્વીકાર્યું અને વાતનો પ્રારંભ કર્યો અને પછી હું પરમાત્મામાં ગુલતાન બની ગયો ને એવી વાતો કરી, આંખો વિચન જવા દીધી. 1 કલાક 1.5 કલાક વાતો કરીને મનમાં અતિ આનંદ થયો, મનમાં એમ થયું આજ તો સભામાં જેટલા બેઠા છે એટલા બધા બ્રહ્મરૂપ બની જવાના, ભગવાનને પામી જવાના. પણ આનંદથી મેં જે આંખ ખોલીને તો સભામાં કોઈ બેઠો જ નહોતો, એકલો બોલતો જ. કે જીવની તકલીફ આ છે નારાયણભાઈ, સમજાય? મહારાજની પરાવાણી જીવના ગળા હેઠળ જે ઉતરી જાય તો બેડો પાર થઈ જાય છે, એક પરમાત્મા સુધી પહોંચી જાય. કેટલી અદભુત અદભુત વાતો મહારાજ કરે છે. જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ તે કેમ સમજવી? કોનો પ્રશ્ન છે? સ્વયં પ્રકાશાનંદ સ્વામી પરમાનંદ સ્વામી બે હામે હામે આવી ગયા છો. ઘડી કોઈ લાપુ છે, ઘડી કોઈ લાપુ છે. ઓલાનો ઉત્તર આપીએ કે તો કે, લે તું આપ, મેનું આપ્યો. પણ પરમાનંદ સ્વામી પ્રશ્ન પૂછે એનો સ્વયં પ્રકાશાનંદ સ્વામી ઉત્તર ન આપી શકે, સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછે એનો પરમાનંદ સ્વામી ઉત્તર ન આપી શકે. એ બેન ખબર રીતે આપણા પ્રશ્ન ઉત્તર કોઈ નહીં આપી શકે, પણ આપનારા બેઠા જ પોતે પુરુષોત્તમ નારાયણ એના મોઢા થકી સાંભળવું છે. એટલે બે સભાની અંદર શરૂ થઈ ગયા અને અહીંયા સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછો, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ તે કોને સમજવી? ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા છે, એનો ઉત્તર તો તમને પણ નહીં આવડતો હોય મારે, કે તમારું કામ નથી. એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા છે, આ જીવ જ્યારે સત્વગુણ પ્રધાન પણ વર્તતો હોય અને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે. આ જીવ સત્વગુણ પ્રધાન વર્તતો હોય, સત્વ, રજ અને તમ ત્રણ પ્રકારના ગુણ છે, એમાં સત્વગુણ વર્તતો હોય ત્યારે જીવને સહજ સારું કામ કરવાનું મન થાય, ભગવાન ભજવાનું મન થાય, કોઈને દાન દેવાનું મન થાય, કોકના રૂપિયા લઈ લીધા હોય ને પણ સત્વગુણ વર્તો ત્યારે મનમાં એમ તમારે આપી દેવા જોઈએ. અને માનો કોકની પાસે માગતો હોય અને બે ચાર ફીટ ધક્કો ખાધો ને એટલે ન આપ્યો હોય પણ સત્વગુણ વર્તો ત્યારે એમ થાય બિચારો ગરીબ માણસ છે મારે જ આવા દેવા જોઈએ. સત્વગુણ વર્તતો હોય ત્યારે, પણ એનો એ માણસ રજોગુણ વર્તતો હોય ને ત્યારે કેમ ન આપે એની જમીન વેચી નાખું છે, એટલે બાઈક મનમાં લેવા જોઈએ એમ. રજોગુણમાં એવા સંકલ્પ થાય અને તમોગુણમાં હું પોતે નિર્ણય લઈને પોતાને જ ખબર ન હોય. સત્વગુણનું ફળ શું મારા કે? જાગ્રત અવસ્થા. સત્વગુણનું ફળ એટલે જાગ્રત અવસ્થા. પણ આ જાગ્રત અવસ્થા એટલે આલું ચાલું ખાવું પીવું એ સત્વગુણનું ફળ નથી. પણ સાવધાની, એ સત્વગુણનું ફળ છે. સાવધાનીથી વર્તાય, એક પણ નિર્ણય એનો એવો ન હોય કે જે નિર્ણયનો મોક્ષ બગાડે. એવા એક એક નિર્ણય લે, એની ક્રિયા હોય તો ભલે, એનું બોલવું હોય તોય ભલે, એનો સંકલ્પ હોય તોય ભલે, એવા સંકલ્પ ઉઠે એવું જ કાર્ય હોય છે કે જે મોક્ષની અંદર સહાયરૂપ બને. એ શણું ફળ છે? તો કે સત્વગુણમાં વર્ત્યો હોય અને સત્વગુણમાં એને જે શુભ કાર્ય કર્યા છે એના બદલામાં એને બીજો જન્મ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આવા સરસ વિચારો પ્રગટ થાય. બીજો જન્મ અથવા તો સત્વગુણ વર્તતો હોય અને પછી એને શુભ શુભ જે કાર્ય કર્યા છે એ કાર્ય એને તુરંત સ્ટેપ બદલે ત્યારે ફળશ્રુતિ રૂપે પ્રાપ્ત થાય છે. નહીતર આપણે જાગ્રત અવસ્થામાં એમ જ જમીએ, આલ્લી ચાલી ખાઈ પી, પણ મહારાજે જાગ્રત અવસ્થામાં ત્રણ ત્રણ ભેદ બતાવ્યા. કયા વચનામૃતમાં બતાવ્યા? સારંગપુરનું છઠ્ઠું. મારે કે જાગ્રતમાં બીજી બે અવસ્થા છે. કઈ બે? સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. સ્વપ્નમાં બીજી બે છે, જાગ્રત અવસ્થા અને સુષુપ્તિ. સુષુપ્તિમાં બે છે, એક જાગ્રત અને બીજી સ્વપ્ન અવસ્થા. જાગ્રત તો જાગ્રત છે, આલી ચાલી ખાઈ પીને જાગ્રત કહેવાય, પણ એમાં સ્વપ્ન અવસ્થા પણ છે, એમાં સુષુપ્તિ અવસ્થા છે. જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા કેવી છે? દાખલા તરીકે જાગ્રતમાં સ્વપ્ન કોને કહેવાય? તો જાગે છે, આમ ખાય પીએ બધું કરે છે, પરંતુ કોકનું પડાવી લેવાનો સંકલ્પ થાય, એટલે કોઈને પડાવી લેવાનો સંકલ્પ થાય, કોઈને છેતરવાનો સંકલ્પ થાય, કોઈને દગો દેવાનો સંકલ્પ થાય, અને એવી એવું કાર્ય કરવા માટે જ્યારે પોતાની પ્રવૃત્તિ થાય ને ત્યારે સમજવું એ જાગતો હોય છે તે પણ સ્વપ્ન અવસ્થામાં છે. અને જાગ્રતમાં સુષુપ્તિ અવસ્થા કહે તો કોકનું પડાવી જ લે, સમજાણું, કોકને હેરાન કરી જ નાખે એ જાગતો હોય છે તે સુષુપ્તિ અવસ્થામાં છે. કારણ કે શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર એમ જ કહે છે કે તું તારી મર્યાદા મરે, માનવતા મરે, તું બીજાને થાય એટલી ભલમનસાય કર, બીજાનું રૂડું કર, બીજાનું સારું કર, તારા આત્માનું સારું કર, અને એ પ્રમાણ વર્તન નામ જાગ્રત અવસ્થા. અને શાસ્ત્રની મર્યાદા એમ છે કોઈનું ખરાબ થયો સંકલ્પે નહીં કર, પરંતુ કોઈનો ખરાબ થયો સંકલ્પ બેઠો બેઠો કરે એ જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા. અને શાસ્ત્ર એમ કે કદી પણ જિંદગીમાં કોઈને દુઃખ થાય એવું કાર્ય કરીશ નહીં, પણ એવું જ કામ કરે એ જાગ્રતમાં સુષુપ્તિ અવસ્થા છે. પછી સ્વપ્ન અવસ્થા, સ્વપ્નમાં તમને ખબર છે, પણ સ્વપ્નમાં જાગ્રત હોય, સ્વપ્નમાં પણ જાગ્રત અવસ્થા હોય. દાખલા તરીકે તમે સ્વપ્નમાં ગયા છો અને કોઈ બિચારો દોડતો દોડતો ગરીબ માણ આવે અને એમ કે શેઠ મને 10,000 રૂપિયા આપો ને, મારા માતુશ્રી બીમાર છે, અને તમે ગાડીમાં બેહતા હો અને ક્યાંક જાવાની તૈયારી કરતા હો, સ્વપ્નમાં ગાડીમાં તરત ગાડી ઊભી રાખો અને કે આપું છું, ઘરમાં જાઓ 10,000 રૂપિયા કાઢીને આપી દો શેઠ, હું આપી જઈશ. અરે તારે થાય તે તું તો આપજીને ચિંતા કરતો નહીં, છે સ્વપ્ન અવસ્થામાં, પણ સ્વપ્નમાં હોવા છતાં એ જાગ્રત છે, સ્વપ્નમાં જાગ્રત અવસ્થા છે. અને માનો સ્વપ્નમાં છે ને એ જ ઘટના ઘટીને કોઈ કેમ કીધું શેઠ 10,000 રૂપિયા આપો ને, મારા માતુશ્રી બહુ બીમાર છે, હાલી હું મળ્યો છે, નવરો છું, તારી હાટું, તારી હાટું કમાણો છું, અને ન આપે, યાદ રાખજો એ સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા છે. પણ એ તો ભાઈ જાગ્રતમાં કોઈને દય જાણે ને એ સ્વપ્નામ દે, સમજાણું, જાગ્રતમાં લોભ કરે એ સ્વપ્નામ ક્યાંથી આપે, કોજી આપે, કોઈ દી ન આપે. જાગ્રત એનું જ પરિણામ સ્વપ્ન અવસ્થા. હવે સુષુપ્તિ અવસ્થા, જે આપણે સૂઈએ છીએ અને કોઈ અનુસંધાન ન હોય, પણ કે ઢોલ વાગતા ખબર ન હોય, એનું નામ સુષુપ્તિ અવસ્થા. પણ સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા હોય, સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા કઈ ખબર? દાખલા તરીકે આપણે હુતા હોય, મનમાં એમ થાય 7 વાગ્યામાં કીર્તન વિવેચનની કથા શરૂ થાય છે, બહુ સરસ કથા થાય છે, અને હું મોડો પડું છું પણ આ તો લાભ લેવો છે, અને સંકલ્પમાં સંકલ્પ તમે હોઈ ગયા અને 5 વાગ્યાનો ઓટોમેટિક જાગી જવાય, કોઈ ન જગાડે અલાર્મ ન મૂક્યો જાગી જવાય, આ નાહ ધોઈને તૈયાર થઈને પોગી જવાય, એ સુષુપ્તિ અવસ્થામાં જાગ્રત અવસ્થા છે. અને સુષુપ્તિમાં સ્વપ્ન અવસ્થાય છે. હાંજે 9 વાગે હોઈ ગયો અને સવારે 7 વાગે જાગે ને, પણ જાગીને આળો મળતો મળતો પાછો એમ કે આ તો જાય ઊંઘ જ નથી આવી, કે પણ કે ઢોલ ટીપાય તો ખબર ન હોય, પછી 9 કલાક ખેંચ્યા પછી એમ કે જાણે ઊંઘ જ નથી આવી, એ જે પોઝિશન છે એ સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન અવસ્થા છે. એટલે અહીંયા સત્વગુણની પરિણામ એ જાગ્રત અવસ્થા છે, પણ જાગ્રતનો મતલબ સંપૂર્ણ દિવ્ય જીવન જીવી શકે એ સત્વગુણનું પરિણામ છે. અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે અને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે. રજોગુણ વર્તતો હોય અને પછી યોગ્ય અયોગ્ય કર્મ કરે એનું ફળ સ્વપ્ન અવસ્થા છે. એટલે પછી એ જ્યારે ભલે વર્તો જાગ્રત અવસ્થામાં પણ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે રહી શકે નહીં. સત્વગુણ જીવન જે જીવો હોય, સત્વગુણ પ્રધાન વર્તીને જે સુંદર સુંદર કાર્ય કર્યા હોય એનું પરિણામ એવું આવે, એ જાગ્રત અવસ્થાની અંદર, જાગ્રત અવસ્થામાં મનુષ્ય ત્યાર પછી તો બીજા જન્મે, જેથી તે એટલો દિવ્ય જીવન જીવે, શાસ્ત્રોક્ત જીવન જીવે, બધાને સારું લાગે એવું જીવન જીવે, એ સત્વગુણનું પરિણામ છે. અને શાસ્ત્રી મર્યાદાનું ઉલ્લંઘન કરીને જીવન જીવે, એ જેથી તેથી રજોગુણ પોતાને વર્તતો હતો, જેથી તેથી એટલે માણસની યોનિમાં, જો યાદ રાખજો, પશુ યોનિમ નહીં, માણસની યોનિમ હોય અને જે કર્મ કરે, સત્વગુણ પ્રધાનપણે કર્મ કરે, એને બીજો મનુષ્યનો દેહ જ્યારે મળે ત્યારે એનું જીવન દિવ્ય ખીલી ઉઠે. રજોગુણ પ્રધાન જીવન જીવ્યો હોય, ફરીવાર માણસનો દેહ મળે ત્યારે એનું જીવન કેવું બને? સ્વપ્ન અવસ્થામાં ને શાસ્ત્રી મર્યાદાનું ઉલ્લંઘન કરીને જીવનને વ્યતીત કરે. અને જ્યારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષિપ્તી અવસ્થા છે. તમોગુણ વર્તતો અને ત્યારે જેવા તેવા કર્મો કર્યા હોય પછી ફરીને મનુષ્યનો દેહ મળે ત્યારે રૂંઢ મૂંઢ બની શાસ્ત્રની કોઈ મર્યાદાનું પાલન નહીં કરી, સંપૂર્ણ નથી કહેતા ફલાણા હારા હરિભગતનો છોકરો દારૂ પીવે છે એમ નથી કહેતા કોકો. એનું કારણ શું? એને આગલે જન્મે તમોગુણ પ્રધાન કર્મ કર્યા છે, પરિણામે આ ફેરે એને શાસ્ત્રની મર્યાદા બધી નેવે મૂકી. મહારાજ કહેવાનું એ પરિણામ છે. અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જળ થઈ જાય છે. સુષુપ્તિ અવસ્થામાં તો પાણાની શિલા જેવો થઈ જાય છે. પ્રશ્ન શું હતો? સ્વયં પ્રકાશ આનંદ સ્વામી કોને યાદ રહ્યો? ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ એ પરમેશ્વરના સ્વરૂપમાં કેમ રહે છે એનો ઉત્તર મહારાજ આપી રહ્યા છે. ત્રણ વસ્તુ આવી ગઈ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તે તે ગુણની અંદર એની ક્રિયા કરે એનું પરિણામ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. એમાં સુષુપ્તિમાં જ્યારે જીવ જાય ત્યારે જળ જેવો થઈ જાય છે. ભક્તો, જળ જેવો થઈ જાય છે. ઊંઘની સુષુપ્તિમાં જળ જેવો થઈ જાય છે અને જાગ્રતમાં સુષુપ્તિ અવસ્થા ત્યારે જળ જેવો થઈ જાય. પટેલનો છોકરો લારી ઊભા હોય, ઈંડા ખાતો અને જળનો કે શું કહેવાય? હે, શું કહેવાય? જેના ઘરમાં અનગળ પાણીનો ઉપરાણું હોય એ ઘરનો છોકરો ઊભો ઊભો દારૂ પીતો અને જળનો કે શું કહેવાય? જળ સંજ્ઞાને પામી જાય છે. અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી જે હું પંડિત છું કે મૂરખ છું, કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે, કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે, કે આવો મારો આશ્રમ છે, કે આ મારું નામ છે, કે આ મારું રૂપ છે, કે હું દેવ છું કે મનુષ્ય છું, કે બાળક છું કે વૃદ્ધ છે, ધર્મિષ્ઠ છું કે પાપિષ્ઠ છું, ઇત્યાદિ કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું. જ્યારે સંપૂર્ણ સુષુપ્તિ અવસ્થામાં જીવું હોય ત્યારે કોઈ પ્રકારનું જ્ઞાન હોતું નથી. ઊંઘી ગયા પછી કોઈ એમ થાય હું તો ભાઈ એસી રૂમમાં હોતો, ઊંઘી ગયા પછી કાંઈ ખબર પડે? જાગ્રત હોય ત્યાંથી મોજ, એ એસી રૂમ છે ને, આવો રૂમ છે ને, તેવો રૂમ છે ને, પણ ઊંઘી ગયા પછી કોથળા પર હોતો એ એટલી મોજમાં હોય, અને એસી રૂમમાં ડનલોપના ગાડલા પર હોતું એ એટલી મોજમાં હોય, એમાં પછી ફરક કાંઈ રહેવા પામતો નથી. અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે, માને સુષુપ્તિમાં જતો રહે છે, એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી, કોનો દીકરો, કોનો બાપ, કોનો ભાઈ, કોનો પતિ, કોની પત્ની, કાંઈ પણ ભાન રહેતું નથી, ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાન શક્તિ કરીને સુષુપ્તિમાંથી જગાડીને અને એની સર્વક્રિયાનું જ્ઞાન આપે છે તેને જ્ઞાન શક્તિ કહીએ. ભગવાન પોતાની જ્ઞાન શક્તિના માધ્યમથી એ જીવને પ્રેરણા કરીને જગાડે છે. જગાડે પછી એને જ્ઞાન થાય. શું જ્ઞાન થાય છે? તન લોટ અધૂરા છે ને તન પૂરા થયા છે. એ જ્ઞાન કોણે આપ્યું? પરમેશ્વરે આપ્યું. એ ભગવાનની જ્ઞાન શક્તિ કરીને એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એ જીવ જે જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ. પછી ભગવાન ખાલી જ્ઞાન આપે એટલું નહીં, ક્રિયા કરવા માટેની શક્તિ પણ આપે છે. નહીં તો જ્ઞાન થાય કે મારો લોટ અધૂરો જ, પણ ઊભો જ ન થાય કે ઢોલિયા પર શું કરે, પણ ભગવાન પછી એને એક એ અધૂરો લોટ પૂરો કરવા માટે, અધૂરું બિલ્ડિંગ પૂરું કરવા માટે, અડધો કલર થયો એને પૂરો કરવા માટે ભગવાન એની ક્રિયા કરવા માટે શક્તિ આપે છે. એ ભગવાનની ક્રિયાશક્તિનું અવલંબન લઈને શક્તિ અને પ્રાપ્ત થાય છે અને ક્રિયા કરવા માટે પોતે સક્ષમ બની શકે છે. અને જીવ જે જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઈચ્છાશક્તિને અવલંબન કરીને પ્રાપ્ત થાય છે. પછી જીવ અલગ 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 પ્રકારની ઈચ્છાઓ કરે છે. ભગવાન એને ઈચ્છા શક્તિ રૂપે એક દાન આપે છે, તું સંકલ્પ કરી શકીશ, તને જ્ઞાન હશે આ કરાય આ ન કરાય. યાદ રાખજો, ભગવાન ઈચ્છા શક્તિથી ઈચ્છાઓ કરે છે, પણ ભગવાને શું ઈચ્છા કરવી એનું જ્ઞાન નથી આપ્યું. યાદ રાખજો, ભગવાને શું ઈચ્છા કરવી એનું જ્ઞાન નથી આપ્યું. જેમ કરોડોપતિ બાપ છોકરાને 50 લાખ આપી દે અને એમ કે લે તું ધંધો કરી ખા, પણ શું ધંધો કરવો તારે ડેવલપ કરવાનું, તારે નક્કી કરવાનું છે. એમ ભગવાન ઈચ્છા આપી ઈચ્છા કરવા માટે, પણ કેવી ઈચ્છા કરવી એ ભગવાને કીધું, તને જે ઠીક પડે ઈચ્છા કર, ફળ હું છેલ્લે તને આપીશ. સમજાણું, નતર પાસે જીવ એમ કે ભગવાન ઈચ્છા કરાય ત્યારે મેં કરીને દારૂ પીવે નહીં. ભગવાન ઈચ્છા આપી, તને ઈચ્છા કરવાનો સંકલ્પ તને શક્તિ આપી, પણ શું ઈચ્છા કરવી એ તારા હાથની વાત છે. હું તને શક્તિ આપું, હું તને કર્મ કરવા માટે સ્વતંત્ર બનાવું છું, પછી તું જેવા કર્મ કરીશ એવું ફળ હું તને આપીશ. અને યાદ રાખો, જીવને શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, એટલા માટે ઠાકોરજી ફક્ત ઈચ્છા જ આપી એમ નહીં, બુદ્ધિ પણ આપી. શું આપ્યું છે? બુદ્ધિ પણ ઠાકોરજી આપી છે કે આ કરું તો સુખી થાવ, આ કરું તો દુઃખી થાવ. અને તેમ છતાંય કરે અને પછી દુઃખી થાય, ભગવાનનો ક્યાં વાક શકો. એને ખબર છે, દારૂ પીનારને ખબર છે હું દારૂ પીવું ખોટું કરું છું, તોય પીવે એમ ભગવાન શું કરે પછી કહો. એટલે ભગવાન ઈચ્છા શક્તિને અવલંબન કરી અને જીવાત્મા પછી ઈચ્છા કરવા માટે સમર્થ બને છે. પછી કેવી ઈચ્છા કરવી યાદ રાખજો, એને માટે પરમાત્મા પછી જવાબદાર નથી, પણ ઠાકોરજીએ પછી કીધું, તને બુદ્ધિ આપી છે, તું રૂડો સંગ કરજે, સારા સંગને અવલંબન કરી મારી કેવી ઈચ્છા કરાય અને મારી કેવી ક્રિયા કરાય એનું તને જ્ઞાન થશે. એટલા માટે રૂડા સંગની જરૂર છે. અને એમાં જીવ જો સારી ઈચ્છા કરે, સારા સંકલ્પ કરે, સારી ક્રિયા કરે, ભગવાન એના પર બહુ રાજી થાય. ખરેખર દિવ્ય જીવન જીવે એના પર ભગવાન બહુ રાજી થાય. ભગવાન એ ભક્તને આધીન બની જાય. ભગવાન તો ભક્તને આધીન જ છે. અનેક કસોટી લીધા પછી પણ ભગત જ્યારે ભગત મળતો નથી ત્યારે ભગવાન એ ભક્તને સદૈવને માટે આધીન બનીને વર્તે શકો. ભગવાન ભક્ત જ્યારે ભક્ત બને ત્યારે કેટલા બધા આધીન બને. એક બહુ પ્રસિદ્ધ પ્રસંગ, મારા સારંગપુર બિરાજતા હોય અને એ વખતે મુક્તાનો સ્વામી આદિ 60 સંતોન મંડળ આવ્યું. લાધા ઠક્કરની સાથે કેવડાવ્યું, મારે કોને અમારા દર્શન કરવાનો સંકલ્પ છે, ઈચ્છા છે. લાધા ઠક્કર મહારાજ પાસે આવીને મહારાજને કે મહારાજ, મુક્તાનો સ્વામી આદિ 60 સંત આવ્યા છે અને તમારા દર્શનની ઈચ્છા છે. મહારાજ કે કહો ગામડે જતા રે ને દર્શન આપવાના. મુક્તાનંદ સ્વામી આદિ 60 સંતો. લાધા ઠક્કર કીધું, મહારાજ ના પાડે, તમારે ફરીને ગામડે જવાનું છે. એટલે સંતો ગામડા જેવા પાછા ઉપડી ગયા. પણ મહારાજને પ્રાણ આધાર હતા, મહારાજના દર્શન ન થયા એટલે ઘણા સંતો હૃદય થોડા કોચવાયા, આંખીમાં આહુડાઈ પડી ગયા અને ચાલતા થયા. અને સંતો ગયા પછી રાઠોડ દાદલ મહારાજ પાસે આવ્યા અને મહારાજને કે મારા સંતો ખૂબ નારાજ થઈ ગયા અને આંખીમાંથી આહુડા પડવા માંડ્યા. મહારાજ કે હું વાત કરું, હલો હલો કે સંતોને મળવા જઈ. મહારાજ માણકી ઉપર બેઠા. ભક્ત કસોટી લે પણ કસોટી મેં પ્રસાર થાય એના પર રાજી એવા થાય. મહારાજ માણકી ઉપર બેઠા અને મહારાજ ગામની બહાર નીકળ્યા. આ બસ સંતો હાલ્યા હતા, પાછો વાળો જોતા જાય, હાલ્યા જાય પાછો વાળો જોતા જાય, નિહાકાર નાખતા જાય, અરે મહારાજના દર્શન ન થયા. 4-4 મહિના થયા તો મહારાજના દર્શન ન થયા. ત્યાં તો મહારાજ માણકી ખેલાવતા 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 સંતો પણ પગ્યા. અને પાછળથી માણકીને આવતા જોઈ સંતો પાછો વાળો જોતા હતા, અતિ આનંદ, ત્યારે મહારાજ પધારે કે. અને સંતો દંડોટ કરવા માંડ્યા. સંતો જ્યાં દંડોટ કરવા માંડ્યા ત્યારે મહારાજ પણ માણકી સોતા પ્રદિક્ષિણા મળ્યા ફરવા. અને સંતો દંડોટ કરતા મહારાજ માણકી ઉપરથી નીચે ઉતર્યા અને સંતોને દંડોટ મળ્યા કરવા. અને મારા સંતોને જ્યાં દંડોટ કરવા માંડ્યા મુક્તાનો સમય આગળ આદિક આગળ આવ્યા, મારને રોક્યા, મારને ભેટી પડ્યા. મહારાજ તમે દંડોટ નહીં કરો. મહારાજ કે પરમહંસો, તમ જેવા પરમહંસોને માટે મારું જીવન કુરબાન ન કરું તો મને ભગવાન કોણ કહે. સંતો મારા નિષ્પ્રોહી સંતો, આજ મારું હૃદય ગદગદિત બની રહ્યું છે કે તમે મારા માટે સર્વસ્વ કુરબાન કરી દીધું છે, મારા માટે તમે હું ન કર્યો એમ, આજ તમારા માટે હું કુરબાન ન થત મને કોણ ભગવાન કહે. ભક્ત ભગવાનને માટે કુરબાન જ્યારે થઈ જાય ત્યારે ભગવાન પણ ભક્તને માટે કુરબાન થઈ જાય છે. પણ આ ભગત કેવું કરે ખબર, એટલે હીરા ઘસતા હોય ને આમ હરણાડા પાછું જુએ, ટપકું પીડ્યું હરણાડા પાછો ચપકો પીડ્યો, એમ જ કરે ભગત. લ્યો ત્રણ દી મંદિરે જાય તરત જોવાય કે છપકો પીડ્યો. પણ યાદ રાખજો, આ તો ભગવાનને રાજી કરવાની વાત છે. ભગવાન એક સરળ માર્ગ નથી. કોઈ મહાપુરુષ, કોઈ સાધુ પુરુષ, કોઈ સંતના કે કોઈ શાસ્ત્રના વચનથી વિશ્વાસ મૂકી અને પછી તમે લાગી જાઓ. જેમ કડક હીરો હોય હરણ ઉપર મૂકીને કેમ ભાર મૂકી દો, જોવા પણ નહીં અડધો કલાક કલાક, એમ કરો. એક દાડો ભલે પોહા એટલો કડક હોય તે પેલ કપાશે કપાશે ને કપાશે. જેણે જેણે વચનો મૂક્યા છે, વચન ઉપર વિશ્વાસ મૂક્યા એના પેલ કપાણા છે. શબરીએ વિશ્વાસ મતંગ મહર્ષિના ઉપર મૂક્યો તો શબરીનું પેલ કપાણું. કપાણું કે ન કપાણું? કપાણું. એમ આપણે પણ પરમાત્મા પર પૂર્ણ શાસ્ત્રના માધ્યમથી, સંતના માધ્યમથી, કોઈ મહાપુરુષના માધ્યમથી વિશ્વાસ મૂકીને જીવનને આગળ જ્યારે વધારશું ને, ત્યારે જીવનની અંદર ગમે તેવી કઠણાઈઓ હશે તો કપાઈ જશે અને એક દાડો આપણે ભગવાનના પ્યારા થઈ જવું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જોજો, અમને હીરા ઘસતા બસતા નથી આવડતું, નહીં તો એમ કે હા તો બધું સાંભળ્યું છે આપણે, આવો આવું કરાય એમ. સારું ઘી નથી ને હું ઘીને લોચો લેવાનો? આમ આ મળત તો મહારાજ ભાગશાળી થઈ ગયા. એટલે જીવાત્માને પરમાત્મા ઈચ્છા આપે છે ને, પછી જીવાત્મા ઈચ્છા શક્તિને અવલંબન કરી વિવિધ પ્રકારની ઈચ્છાઓ કરે છે. એ ભગવાન ઈચ્છા શક્તિ કરીને કરે છે અને એ જીવને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણ અવસ્થા ભોગવાય છે. તે કેવળ કર્મે કરીને નથી ભોગવાતી, એ તો એને કર્મના ફળપ્રદાતા જે પરમેશ્વર તે જીવને જ્યારે કર્મફળને ભોગવાવે છે ત્યારે ભોગવે છે. પાછી યાદ રાખ, સત્વગુણ રજોગુણ તમોગુણ એને અવલંબન કરી કર્મ જે જીવાત્મા કરે છે એનું ફળ પણ સીધું નથી ભોગવાતું, ભગવાન એને ભોગવાવે છે ત્યારે ભોગવી શકે છે. એટલે જીવાત્મા સુખ દુઃખને જે વરે છે ને, એ પોતે કરેલા કર્મનું જ ફળ છે પણ ભગવાન એને આપે છે. ઘણી ફેરી આપણે નથી કહેતા કે ફલાણો કેવો પાપી મચ્છીમાર, આવો તેવો તો માળો કરોડોપતિ છે અને ખૂબ સુખ્યો છે. પણ યાદ રાખો, એણે આ જન્મે કાંઈ નથી કર્યું પણ આગલા જન્મે એને ઘણું સારું કામ કર્યું છે, એનું ફળ ભગવાને એને આપ્યું છે અને આપવું જ પડે. આ તમને સમજાવ દ્રષ્ટાંત આપો તો આ લોકની અંદર તમે શેઠ હોવ અને પછી તમારો કારીગરી દારૂડિયો હોય તો એ જે કામ કરે તમારે મહિનાને આપવું પડે કે ન આપવું પડે, પગાર આપવો પડે કે ન આપવો પડે? હે, એમ ઠાકોરજી પણ જીવાત્મા જે કર્મ કરે છે એનું ફળ ઠાકોરજીને આપવું જ પડે. આગલા જન્મે સારું કર્યું છે તો ઠાકોરજીને આપવું પડે, આ ફેરી સુખીઓ થયો. અને ઘણી ફેરી આપણે ઘણું સરસ જીવન જીવતા હોય, પૂજા પાઠ મંદિરે જવું, શાસ્ત્ર વાંચન, સત્સંગ, કોઈનું ખરાબ ન કરે, તોય આર્થિક બિહન રહેતી હોય, થોડું ઘણું દુઃખ રહેતો હોય, આપણે કે આપણે કેટલું કરીને તો ભગવાન આપણે હમ જોતા નથી અને ઓલો પાપી કેવું કરે તોય ભગવાન એને કેવો સુખીઓ કરે. પછી ક્યારેક ક્યારેક આપણે ભગવાન છોડી દઈએ પણ ઉતાવળ કરીએ છીએ, ઉતાવળ કરીએ છીએ. મોટા મોટા સંતો દ્રષ્ટાંત સરસ આપતા, આખી કોઠી હોય કોઠી, એમાં નીચે એકાદ ફૂટ ઘઉં ભર્યાનું, ઉપર આખી રાત્રે જુવારની ભરી દે તો હાણું ખોલે ત્યારે શું બહાર આવે? ઘઉં, નીચે ઘઉં છે ને. અને બીજી કોઠી આખી રાત્રે જુવારની ભરી હોય, ઉપર એકાદ ફૂટ ઘઉં હોય તો નીચે શું આવે? રાત્રિ જયારે આવે. એક ફૂટ રાત્રિ જયારે આખી ઘઉં ની ભરી તો રાત્રિ જયારે આવે, એટલે એક ફૂટ ઘઉં છે ઉપર આખી રાત્રિ જયારે ની ભરી તો એમાં ઘઉં આવે. એમ યાદ રાખજો, એને સારું કર્મ કર્યું છે એટલે તારે સારું મળે છે, ત્યારે ભગવાન સારું આપે છે. પણ હવે ફૂટ જ ઘઉં વધ્યા છે, પછી રાત્રે જયારે શરૂ થવાની છે. અને આપણે આગલા જન્મે એવું જ કર્યું, રાત્રે જયારે હતી તો આ વખતે ભજન કરતા 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 ખોટું ખોટું તો એક ફૂટ રહી છે, હવે ભજન કરીને આખા ઘઉંની કોઠી ભરાણી છે, હવે ખોટું ખોટું રાત્રે જયારે થઈ છે. જોજો, હિંમત હારીને હાણું બંધ નહીં કરી દેતા, હવે જેટલી થોડી ઘણી છે નીકળી જાય ઘઉં શરૂ થશે. એમ જીવનની અંદર જીવાત્મા જે કર્મ સારું કે નરસું કરે એનું ફળ ભગવાન એને અવશ્ય મેવ આપે છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પહેલી વાત છે ને, અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાન જતા હતા, એક મચ્છીમાર ભાઈ કરોડોપતિ, અને કોઈ દાન લેવા આવે તો રૂપિયાને પગ ઉપર મૂકીને આમ ઠેલવે. અર્જુન કે ગરીબા ના થવા પાપીને ગરી, આટલું બધું સમૃદ્ધિ, આટલું બધું ધન, ભગવાન કાંઈ ન બોલ્યા. આ વાતને વર્ષો વીતી ગયા. એકવાર અર્જુનને ભગવાન કૃષ્ણ હિમાલય પર જતા હતા, એમાં એક હાથી બૂમા બૂમ કરતો હતો, બહુ દુઃખી. ભગવાન અર્જુનની સાથે હાથી પાસે ગયા, ઘટના ઘટેલી, હાથી પહાડ ઉપરથી ગોથેલું ખાઈ ગયેલો અને એના પેટની સોંસરું એક જાડવાનું સુકાઈ ગયેલું, ઠૂઠું સોંસરું નીકળી ગયેલું. પછી જેમ જેમ બહાર નીકળવા મહેનત કરે એમ વધારે વધારે અંદર ખૂદતો જતો હતો, હજારો અંદર જીવાત પડેલી અને મહાપીડાને પામતો હતો, રાડ્યું નાખતો હતો. ભગવાન કૃષ્ણે જોયું, ચાલતા થયા. અર્જુન કે કૃપાનાથ આને બચાવો, ભગવાન કાંઈ ને બોલ્યા, અર્જુનથી ન રહેવાનું, કૃપાનાથ હવે મારથી સહન થાય એમ નથી. ઓલો પાપી મચ્છીમાર કેવો પાપી, તો એની ઘેર સમૃદ્ધિના ઢગલા અને આ બિચાર નિર્દોષ પ્રાણી આટલું દુઃખી થાય તો તમે એને સહાય નથી કરતા? ભગવાન અર્જુને કીધું, અર્જુન તારે સાંભળવું. તો શું સાંભળવું? તો સાંભળ, તે દાડે જે મચ્છીમાર હતો ને એ જ હાથી થયો છે અને એને જેટલા માછલા મારે તે બધા નાની જીવાત બનીના શરીરમાં એને કોરી કોરીને ખાઈ રહ્યા છે. મારે ત્યાં દેર છે પણ અંધેર નથી. માટે ભગવાનના ભક્તો ક્યારેક આપણે દિવ્ય જીવન જીવતા હોઈએ અને તેમ છતાં જીવન અંદર ક્યારેક થોડું ઘણું સુખ દુઃખ આવી પડે તો હિંમત હારવી નહીં. ઠાકોરજી કરે દેર છે, એકને એક દાડો મેં જે કર્યું છે એનું પરિણામ ઠાકોરજી મને આપશે આપશે ને આપશે જ. એટલે મહારાજ બહુ સરસ કહે છે કે જીવાત્મા જે કર્મ કરે છે એનું ફળ પછી પરમેશ્વર આપે ત્યારે ભોગવે છે, સ્વતંત્ર રીતે ભોગવી શકતો નથી. કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે એ ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વર્તે સ્વપ્નમાં જવાય નહીં. સાબિત આપીશું તો જીવ માનો કે જાગ્રતમાં છે અને મનમાં સંકલ્પ કરે કે મારે સ્વપ્નમાં વહી જવું તો જવાય છે, ન તો એને પોતે કરેલા કર્મનું ફળ સ્વપ્નું છે તો પોતે સંકલ્પ કરે સ્વપ્નમાં જવાતું નથી. અને શા માટે જે ફળપ્રદાતા જે પરમેશ્વર તેની વૃત્તિઓને રૂંધી રાખ્યા છે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાની છે તો જાગ્રતમાં અવાય અને સ્વપ્નમાં ગયો જાગ્રતમાં આવવાનું સંકલ્પ કરે તો પોતાની જાતે તો જાગ્રતમાં પણ અવાતું નથી અને સુષુપ્તિમાં પણ જવાય નહીં અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહીં. એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવનારા પરમેશ્વર છે તેને જે અવસ્થાના કર્મફળને ભોગવે તેને જ ભોગવી શકે છે, પણ એ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. એવી રીતે ભગવાનને વિશે જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ ઈચ્છા શક્તિ તે રહી છે એમ શ્રીજી મહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 65મું થયું, એની સાથે આ શિબિરની વચનામૃતની કથા પણ પૂર્ણ થાય છે. કાલે વચનામૃતની કથા થઈ શકશે નહીં. કીર્તન વિવેચનના 3 પદ થયા છે, ચોથું પદ કાલે આપણે ટાઈમ રહેવાનો નથી એટલે આજે રાત્રિએ 9 થી 10:15 વાગ્યા સુધી ચોથું પદ કીર્તન વિવેચન અને 10:15 પછી રાસની રમઝટ, છેલ્લો આનંદ કિલોલ આધ્યાત્મિક આનંદ. એટલે તમામ ભક્તોને ખાસ ભલામણ, વડીલો તમે આવજો, તમે કદાચ થાકી ગયો આખો દિવસ બેહી બેહીન તો તમે ઘર સંભાળવા રોકાજો, છોકરાને મોકલજો. એટલે થાક્યા હોતો અને તમે તો આવજો ને એમ ક્યાં ના પાડે, ન થાક્યા બધા આવજો, નતર યુવાનોને તો ખાસ આજે મોકલજો. અને સવારે 8:15 હજુ એક કથા આપણી કાલે થશે અને એ છે પુરુષોત્તમ પ્રકાશની કથા. પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામી આપણને કાલે સવારે પુરુષોત્તમ પ્રકાશની કથા સંભળાવશે અને કાલે 9 વાગે પરમ પૂજ્ય લાલજી મહારાજ 9:15-9:30 અત્રે પધારશે. એટલે કાલનો દિવસ બધા રજા મૂકી, બપોર સુધી રજા મૂકીને કાલ બધા શિબિરમાં હાજરી આપજો એવી ખાસ તમામ ભક્તોને ભલામણની સાથે અત્યારે મારી વાણીને અહીંયા વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.